मंगलाचरण करोगे। नमो अरिहंताणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो वज्रायाणम नमो लोये सर्वसामूनम दीन भुवन मेंसाग विज्ञानता शिव स्वरूप शिवका नमः प्रियो गर्संहारी। આપણે છ ડાળા નો સ્વાધ્યાય ચાલુ છે, છ ડાળામાં આપણે પાંચમી ડાળ પર સ્વાધ્યાય કરીએ છીએ। પાંચમી ડાળમાં શેનો વિષય છે? બાર ભાવનાનો। બધાને બાર ભાવનાના નામ યાદ છે? મોઢે સાથે બોલજો બધા। પહેલી ભાવના અનિત્ય ભાવના, બીજી અચરણ સંસાર, એકત્વ અન્યત્વ અશુચિ આશ્રવ સંવર નિર્જરા લોક બોધિ દુર્લભ અને ધર્મ। લોક બોધિ દુર્લભ અને ધર્મ, એમાં આપણે બે ક્લાસ પહેલા અનિત્ય ભાવના એકત્વ ભાવના સુધી કર્યું હતું, છેલ્લા બે ક્લાસમાં રાહુલભાઈએ આશ્રવ ભાવના સુધી કવર કર્યું છે। બરાબર, એક ક્વિકલી થોડુંક રિવિઝન કરીને આપણે આગળ વધીએ। તમને બુક મળી ગયો, વી આર ઓન પેજ નંબર ના પાંચમી દાડની શરૂઆત થી, સો વી આર ઓન પેજ 137। એકાદ બે પેજ આગળ પાછળ હશે ફિફ્થ ઢાલ ગુજરાતી। ઓકે, જો શું વાત કરે છે આ બાર ભાવનાનું ચિંતન કોણ કરે છે? મુખ્યત્વે તો મુનિરાજ કરે છે, મેઇનલી બાર ભાવનાનું ચિંતન મુનિરાજ કરે છે, અને સેકન્ડરીલી આપણે બધાએ પણ આ ભાવનાનું ચિંતન કરવું જોઈએ। કેમ કે આવો વિચાર કરવાથી આપણા તત્વનો નિર્ણય પાક્કો થાય છે, અને તત્વનો નિર્ણય પાક્કો થતા આપણને આત્માનું સાચું સ્વરૂપ શું છે એ સમજાય છે। તો મુનિરાજને આ ચિંતન કરવાથી શું બેનિફિટ થાય છે? વેરી ગુડ, જેવી રીતના ઓલું અગ્નિમાં ફૂંક મારવાથી વધારે કોલસા બળે છે, એવી રીતના બાર ભાવનાઓના ચિંતન કરવાથી વૈરાગ્યની વૃદ્ધિ થાય છે। વૈરાગ્યની વૃદ્ધિ થતા આત્માના આનંદમાં લીનતા વધે છે, અને એ માર્ગ પર જ આગળ જઈને મોક્ષ પ્રાપ્ત થાય છે। તેમાં સૌથી પહેલી ભાવના છે અનિત્ય ભાવના। અનિત્ય ભાવના શું કહે છે? જે પ્રમાણે એનું નામ છે એ પ્રમાણે જ એનું કામ છે। અનિત્ય જગતમાં છ દ્રવ્ય છે ને, છ ટાઈપના દ્રવ્ય છે, આમ કાઉન્ટિંગ વાઇઝ અનંત અનંત દ્રવ્ય છે, પણ છ પ્રકારના દ્રવ્ય છે। દરેક પ્રકારના દ્રવ્યની દરેક સમયે એક એક પર્યાયો થાય છે, તમને દ્રવ્યગુણ પર્યાય તો ખ્યાલ છે ને? દ્રવ્ય એટલે વસ્તુ, જેવી રીતના આમાં પૂજલના પરમાણુઓ છે, આ પૂજલના પરમાણુ અત્યારના બુકના ફોર્મમાં છે ને, આ સિલ્વર કવર છે તો હંમેશાથી આવું શાઇની રહેશે, કદાચ જયારે ચડાયું ત્યારે હજી વધારે શાઇની હશે। નાઉ ઇટ ઇઝ ગોટન લિટલ વોર્ન આઉટ, તો પર્યાયો બદલાય છે, એમાં પરમાણુ તો એ નહીં છે, પર્યાયો બદલાય છે। તો એવી જ રીતે વિશ્વમાં દરેક પર્યાય અનિત્ય છે। તો અત્યારના આપણે આ જીવ મનુષ્ય પર્યાયમાં છે ને, આ મનુષ્ય શરીર ધારણ કરીને આપણે આ ભાવમાં અત્યારના છે, તો આ પર્યાય પણ બદલાઈ જશે। આ અનિત્ય ભાવના એમ કહે છે કે આપણે જીવે જો કોઈ ટેમ્પરરી વસ્તુના આશ્રય આશાએ બેઠા રહેશું તો એનો તો નાશ થવાનો છે, એટલે એનો નાશ થતા જીવને હંમેશા દુઃખ જ ઉત્પન્ન થાય છે। તો એના ઉપરથી પોતાનું ધ્યાન હટાવીને જે પોતે આત્મા જે છે, એ આત્મા તો વસ્તુ છે ને, સબસ્ટન્સ છે, તો હંમેશા રહેવા આવે છે, તો એની ઉપર એનો આશ્રય લઈને એની આશા રાખવાથી એનો ક્યારે નાશ થતો નથી, અને એનાથી જીવને સુખ ઉત્પન્ન થાય છે। બીજી ભાવના છે અચરણ ભાવના। અચરણ ભાવના, આ અનિત્ય ભાવના શું કહેતી હતી? કે દરેક પર્યાય નાશવાન છે, બધું નાશવાન છે। અહીંયા શું કહે અચરણ ભાવનામાં? કે આ આપણી આજુબાજુના જે સંયોગો છે, એ સંયોગો જીવને હંમેશા ચરણ આપશે એવું નથી, આપણે વિચાર કરીએ કે આપણે કોઈ ઘરમાં રહીએ છે તો ઘરમાં આપણે સુરક્ષિત છે, પણ 2, 5, 10 વર્ષ પછી તો વોટર લીકેજ ચાલુ થાય છે, વરસાદ આવે અને વોટર લીકેજ ચાલુ થાય તો હવે આપણે શું કરીએ? તો પછી આપણે એના માટે વળી પાછું ફર્ધર પ્રોટેક્શન ને બધું કરવું પડે છે ને. કહેવાનો મતલબ શું છે કે જીવ પોતાના ઘરમાં પણ સુરક્ષિત રહે. કેમ? કેમ કે આ ઘર તો ભૂતગલ નું ઘર છે, આ તો જડ ઘર છે. જીવ પોતાના આત્મામાં ધ્યાન રાખે, એમાં જો લીન થાય તો ત્યાં જીવને હંમેશા શરણ મળે છે. એ ઇટરનલ વસ્તુ છે એટલે એનું ક્યારેય જીવનું શરણ છૂટતું નથી, એટલે એ અશરણ ભાવના છે. આપણે થોડું હવે જોઈ લીધું છે એટલે ફટાફટ જઈએ છીએ. ત્રીજું શું છે? સંસાર ભાવના. સંસાર ભાવના એટલે શું? જીવ પોતાના જ્ઞાનથી જેમાં ઉપયોગ ભ્રમાવે છે, જેમાં હંમેશા લીન રહે છે, એને કહેવાય સંસરણ કરવું. સંસરણ કરવું એટલે કે હંમેશા ઈ વિચારમાં રહેવું, બરાબર, હંમેશા ઈ વિચારમાં લીન રહેવું. તો જીવ જે વિચારમાં હંમેશા લીન છે એવા એને ભાવ થાય છે. હવે આપણા વિચારો હંમેશા બહારની વસ્તુઓમાં જ લીન છે, બહારની વસ્તુઓમાં લીન છે તો આપણને હંમેશા સંસારિક ભાવો થાય છે. સાંસારિક ભાવો થાય છે તો એને કારણે જીવ 4 ગતિમાં ભમ્યા કરે છે અને 5 પરાવર્તન રૂપ અનંત સંસારથી ભટક્યા જ કરે છે. ત્યાંથી પોતાનું ધ્યાન હટાવીને પોતાના આત્માના વિચારોમાં ધ્યાન લગાવે, એનું સ્વરૂપ ઓળખે તો જીવનો આ અનાદિ સંસાર અટકે અને જીવ મોક્ષ માર્ગમાં આગળ વધે. એના પછી આ થયું સંસાર. પછી છે એકત્વ ભાવના અને એની સામે છે અન્યત્વ ભાવના. ધીઝ ટુ આર ઓલમોસ્ટ ફ્લિપ સાઈડ ઓફ અ કોઈન. એકત્વ ભાવના શું કે છે? કે જીવ એકલો જ આવે છે અને એકલો જ જાય છે. આવે છે ને જાય છે એટલે શું? અત્યારના મનુષ્ય પર્યાય છે ને, એટલે મનુષ્ય પર્યાયના એંગલથી વાત કરે છે તો ત્યારે એમ કહેવાય કે જીવ એકલો જ આવે છે અને એકલો જ જાય છે. પણ ખરી રીતે જોવા જઈએ તો પૂતગલ પરમાણુ છે ને, એ પૂતગલ પરમાણુમાં એવી પ્રોપર્ટીઝ છે કે 2 પરમાણુ મળીને સ્કંદ બને છે અને પછી વિખેરાઈને છૂટા બી પડી જાય છે, તો ભેગા થાય છે ને છૂટા પણ થાય છે. પણ જીવમાં એવી પ્રોપર્ટી નથી કે 2 જીવ ભેગા થઈને કંઈક નવી એન્ટિટી ઉત્પન્ન કરે. તો જીવ દ્રવ્ય તો હંમેશા એકલો જ છે, એનું કોઈ સાથે જોડાણ થતું જ નથી. આપણે એમ કહીએ ને કે જીવમાં કર્મ આવીને બંધાય તો કર્મનું તો જોડાણ થાય છે. તો કેવી રીતના? કે આપણે કહીએ તો છે કે કર્મ આવીને જીવ સાથે જોડાય છે. વેરી ગુડ. એ કર્મ એકચ્યુઅલી ત્યાં રહેલા બીજા પૂતગલ સ્કંદમાં આવીને જોડાય છે, જીવ સાથે એનું કઈ જોડાણ થતું જ નથી. એ તો ખાલી એક ક્ષેત્રમાં આવીને કર્મ અટકે છે અને એનો ટાઈમ આવીને કરીને વયા જાય છે. સમજાય છે? જેવી રીતના પૂતગલમાં સ્પર્શ ગુણ છે ને, સ્પર્શ ગુણમાં ચિકાસ નામની એક પ્રોપર્ટી છે, આપણે સબપાર્ટ જોયા હતા ને, તેમાં ચીકણો ચિકાસ એની પ્રોપર્ટી છે. તો દેર ઇઝ અ ગ્લોઇંગ ઇફેક્ટ કે 2 પૂતગલ પરમાણુ જોઈન થાય છે, પણ જીવમાં તો સ્પર્શ ગુણ જ નથી, તેમાં કઈ સ્ટીક થવાની ચાન્સીસ જ નથી. એટલે જીવ હંમેશા એકલો જ રહે છે. એકલો એટલે એની ઇન્ડિવિજ્યુઅલ, એની આઈડેન્ટિટી હંમેશા ઇન્ડિવિજ્યુઅલ છે. ઓન ધ કોન્ટ્રરી, અન્યત્વ. હવે એકલો જ છે તો કોઈથી કઈ કરવાની જરૂર જ નથી, હંમેશા ફ્રી જ છે. આપણે એમ કહીએ ને કે ભાઈ આ મને પરિવાર હેરાન કરે છે, આ વરસાદ મને બહુ હેરાન કરે છે, તો એની અગેન્સ્ટમાં આપણે કીધું કે ના ના, જીવ તો હંમેશા એકલો જ છે, એ બધા તો પૂતગલ પરમાણુ છે, બધા પોતપોતાની પર્યાય માટે. હા, તો હવે જીવ તો હંમેશા એકલો જ છે તો મારે તો કઈ કરવાની જરૂરત જ નથી, આઈ એમ ઓલવેઝ પ્યોર. તો એમ નહીં, જીવ અને બીજા બધા પદાર્થ અન્ય અન્ય છે. જીવના જે સારા ખરાબ પરિણામ થાય છે એનો જવાબદાર પણ જીવ પોતે છે. અહીંયા શું એંગલ કે છે? કે જીવના જે સારા ખરાબ પરિણામ થાય છે એનો જવાબદાર પણ જીવ પોતે છે. બીજા બધા પદાર્થ તો અન્ય છે, એ જીવના રાગ દ્વેષમાં નિમિત્ત નથી. નિમિત્ત નથી, સમજાય છે? એ જીવના રાગ દ્વેષમાં રિસ્પોન્સિબલ નથી, એને કહેવાય અન્યત્વ ભાવના. પછી છે અશુચિ ભાવના. શુચિ એટલે પ્યોર, અશુદ્ધ, અશુચિ એટલે ખરાબ, મલિન. આ શરીર જે છે, ગુરુદેવજી નું પ્રવચન આજે સાંભળ્યું, બહુ અમેઝિંગ છે. તે જેવી રીતના માખી હોય, માખીની પાક કેટલી પતલી હોય, એવી રીતે આ શરીર ઉપર એટલું ખાલી પતલું લેયર ઓફ સ્કિન છે, વિચ ઇઝ ઇન અ વે આમ કન્સીલિંગ, અને આપણને આમ બધું થોડું આમ ગોરું દેખાય ને જરા સારું દેખાય, પણ એ જરા સ્કિનને ઉખાડીને અંદર જોઈએ તો બધી મલીન જ વસ્તુ ભરેલી છે અંદર. આપણે એમ કહેવાય કે શરીર સાત ધાતુથી બનેલું છે, સાંભળ્યું છે ક્યારે? સાત ધાતુ અને સાત ઉપધાતુ, એના ડિટેલ્સમાં નથી જવું, પણ સાત ધાતુ એટલે મેઇન શું છે, જેવી રીતના બોન છે, બ્લડ છે, પસ છે, નર્વ સેલ્સ છે, આ બધી મેઇન ધાતુ છે. તો આ શરીર આ સાત ધાતુથી બનેલું છે. અને કેવું છે, ઓલું એક આઈસ્ક્રીમ બનાવવાનો સંચો હોય ને, હોમમેડ આઈસ્ક્રીમ, તો તેમાં આપણે એમાં શુગર નાખીએ, મિલ્ક નાખીએ, આઈસ નાખીએ, અને એને ચર્ન કરીએ તો એમાંથી આઈસ્ક્રીમ બનીને બહાર નીકળે. આ શરીર કેવું છે, એક એવું મશીન છે જેમાંથી ખાલી વિસ્તા બનવાનું મશીન છે. તમે એમાં જે પણ અંદર રાખો એ 8 કલાક પછી એમાંથી ખાલી વિસ્તા બનીને જ બહાર નીકળે છે, વેધર યુ પુટ પ્યોર થિંગ્સ ઓર ઇમ્પ્યોર થિંગ્સ. તો આ શરીર કેવું છે, એ અશુચિ છે. તો એવા શરીર ઉપર આપણે જે અટેચમેન્ટ કરીને બેઠા છે એ ટોટલી નકામું છે, કહેવાનો પોઈન્ટ એ છે. એની અગેન્સ્ટમાં પોતાનો આત્મા જે છે એ અનંત જ્ઞાનથી ભરેલો છે, એ આત્માનો વિચાર કરતા જ આપણને શાંતિ થાય છે. બહારના કચાયો તો દૂર થાય છે ને, અને એમાં વધારે નિંદા કરતા જીવને અંદરથી એટલી અનાકૂળ સુખનો અનુભવ થાય છે કે અંદર આનંદથી ભરેલો છે. એ આત્મા એકદમ શુચિ છે, શુદ્ધ છે. સમજાય છે? ઓકે. હવે લાસ્ટ ટાઈમ રાહુલભાઈ એમના ક્લાસમાં કહ્યું કે આ છ ભાવના કેવી છે, આ છ ભાવના કેવી છે કે સંસારથી વૈરાગ્ય ઉત્પન્ન કરાવવા માટેની છે. આ છ ભાવના પછી હવે તત્વને એટલે કે ધર્મ ઉત્પન્ન કરાવવા માટેની ભાવનાઓમાં હવે આગળ વધાય છે. તો સૌથી પહેલી કઈ છે હવે, આશ્રવ ભાવના. પછી કઈ છે, સંવર, નિર્જરા, લોક, પહેલા લોક છે, પછી બોધિ દુર્લભ, અને પછી ધર્મ. બરાબર છે? તો આશ્રવ ભાવના શું કે છે, આશ્રવ ભાવના શું કે છે, લાસ્ટ ટાઈમ થયું ને તમારું, તો આશ્રવ નો શું મતલબ છે, આશ્રવ, આશ્રવ એટલે આવવું, આવવું કોનું, આવવું કર્મોનું, આવવું. આમ પુજ્જલ ના પરમાણુ ના એંગલ થી જોઈએ તો દ્રવ્ય કર્મ નું આવવું, અને જીવના ભાવો થી જોઈએ તો જીવમાં રાગ દ્વેષ આદિ ભાવોનું ઉત્પન્ન થયું, આવવું. જીવમાં રાગ દ્વેષ આદિ ભાવોનું ઉત્પન્ન થવું એને કહેવાય આશ્રવ ભાવ. હવે એ આશ્રવ ભાવના બે ભેદ છે, એક છે પુણ્ય આશ્રવ અને એક છે પાપ આશ્રવ. પુણ્ય આશ્રવ એટલે શું, કે દયા દાન ભક્તિ પૂજા આદિ ભાવોનું ઉત્પન્ન થવું જેનાથી શુભ કર્મ બંધાય છે એને કહેવાય છે પુણ્ય આશ્રવ. પાપ આશ્રવ એટલે શું, કોઈ પણ રાગ દ્વેષ ભોગ આદિ ના પરિણામ જેમાંથી ખરાબ કર્મ બંધાય છે એને કહેવાય પાપ આશ્રવ. બરાબર છે? પણ પુણ્ય અને પાપ એ બેવ થી કર્મ આવે છે, કેમ કે બે આશ્રવ ના ભેદ છે ને, તો બેવ થી કર્મ આવે છે અને જીવ સાથે બંધાય છે, તો બેવ બંધાવાના જ સ્થાન છે, બેવ બંધાવાના જ સ્થાન છે. સમયસર શાસ્ત્ર માં આવે છે, શું આવે છે કોઈને ખ્યાલ છે? વેરી ગુડ. હા, એક સ્ટોરી, હા એ ટ્વિન્સ ની સ્ટોરી લાસ્ટ ટાઈમ થઈ ગઈ ને. હા, અને બીજું એક્ઝામ્પલ આવે છે, બીજું એક્ઝામ્પલ શું છે કે આપણે બેડી હોય ને, હથકડી હોય, તો એક લોખંડની છે અને એક સોનાની છે, તો આપણને કઈ ગમે? એકે નો ગમે, કેમ કે બે ઇવેન્ચ્યુઅલી તો બાંધવાનું જ કામ કરે છે. તો આ પુણ્ય છે એ સોનાની બેડી જેવી છે અને પાપ છે લોખંડની બેડી છે. લાસ્ટ ટાઈમ બીજું એક્ઝામ્પલ કીધું ને કે એક ચાંડાલ ના બે પુત્ર છે. ચાંડાલ એટલે ઓલું જે ફાંસી આપે ને ઓલો બ્લેક કલર જલ્લાદ, હા એને કહેવાય ચાંડાલ. એના બે છોકરા જન્મ ની સાથે જ એકને બ્રાહ્મણ ના ઘરે મોકલી દીધો અને એકને પોતાની પાછળ રાખ્યો. હવે જયારે બે મોટા થયા તો જે ચાંડાલ ના ઘરે રહ્યો તો એ તો માંસ ને બધું ખાવા લાગ્યો, અને જે બ્રાહ્મણ ના ઘરે ગયો તો એ તો વેજીટેરિયન રહ્યો અને બધું પૂજા પાઠ આદિ કરવા લાગ્યો. પણ ઇવેન્ચ્યુઅલી તો બંને માં સંસ્કાર કોના છે? એ ચાંડાલ નો જ પુત્ર છે ને. તો એક ભલે સારું સારું દેખાય છે અને એક ખરાબ ખરાબ દેખાય છે, પણ દેવ ઇવેન્ચ્યુઅલી તો જીવને બાંધવાનું કામ કરે છે. એટલે આશ્રવ ભાવના શું કે છે કે જીવ જ્યાં સુધી પર પદાર્થ ઉપર મોહ રાગ દ્વેષ આદિ પરિણામ કરે છે ત્યાં સુધી જીવ બંધાય છે. એનાથી અગેન્સ્ટમાં જયારે જીવ પોતાના આત્માનો વિચાર કરતા એમાં લીન થાય છે તો એને કયા ભાવ ઉત્પન્ન થાય છે? એને કયા ભાવ ઉત્પન્ન થાય છે આત્મામાં લીન થતા? સંવર ના ભાવ ઉત્પન્ન થાય છે. સંવર ભાવ અથવા એને કહેવાય શુદ્ધ ભાવ. સંવર ભાવ અથવા શુદ્ધ ભાવ. જીવ પોતાના આત્મામાં લીન થતા કર્મ આવતા જ નથી. કર્મ આવતા જ નથી. આપણે લાસ્ટ ટાઈમે બોલું બોટ નું એક્ઝામ્પલ પણ જોયું હતું, યાદ છે? શું હતું બોટ નું એક્ઝામ્પલ? કે પુશ બોટ ચલાવતો હતો ને, હા પુશ બોટ ચલાવતો હતો પાણીમાં. હવે બોટમાં શું થયું? બોટમાં હોલ પડી ગયું. તો હોલ પડ્યો તો શું થયું? પાણી અંદર આવ્યું. અને પાણી આવ્યું તો શું થયું? કે બોટ ની અંદર પાણી ભરાવા લાગ્યું, બરાબર. હવે પુશ ને જીવતા રહેવું હોય તો શું કરવું પડશે? પેલા પાણી ફેંકી દેવું પડશે ને. પહેલા તો હોલ એને બંધ કરવું પડશે. હોલ બંધ કરીને હવે શું કરવું પડશે? હવે બધું પાણી એને બહાર ફેંકવું પડશે. અને બહાર ફેંક્યા પછી પાણી જો એમ્પ્ટી થઈ જાય તો હવે ખુશ છે, બરાબર. એવી જ રીતે અહિયાં આ જે જીવ છે એ જીવ તત્વ છે. એનું શરીર બોટ આદિ આવેલા પૂજલ છે અથવા અજીવ છે. હોલ પડવું અને પાણીનું આવવું એ છે આશ્રવ. પાણીનું આવવું છે આશ્રવ. અને પાણીનું બોટમાં ભરાઈ જવું એ શું છે? બંધ છે. પાણીનું બોટમાં ભરાઈ જવું એ બંધ છે. કર્મ આવીને જીવ સાથે બંધાઈ ગયા એ બંધ છે. બંધ કર્યો ને કર્મમાં. હવે હોલ ને બંધ કરવું કે પાણી આવતું રોકાય એ છે સંવર. કે પહેલા તો કર્મ ને આવતા રોકવા પડશે, નહી તો જૂના કરતા જાય અને નવા આવતા જાય તો ક્યારે ઝીરો થાય? ઝીરો થાય જ નહીં ને. અત્યારે આપણા બધાની એક સિચ્યુએશન છે, કેમ કે દરેક સમય નવા કર્મ તો આવે છે અને જૂના વયા જાય છે. આપણે એક વોટર ટેન્ક હોય એમાં એક નળ ખુલ્લો રાખે અને એક નળ નીચેથી ખુલ્લો રાખે તો જે સ્પીડ થી ભરાય છે એ સ્પીડ થી ખાલી થાય છે, તો પાણી તો ક્યારે એમ્પ્ટી થાય જ નહીં. અહીંયા એના જેવું છે. હવે એ પાણી આવતા રોક્યું એટલે સંવર થયો. પછી જે જૂનું પાણી છે એને કાઢી નાખ્યું એ નિર્જા થઈ અને પાણી પૂરું ખલાસ થઈ ગયું ત્યારે મોહ થયો. તો એવી જ રીતે આ જીવ જે મોહ રાગ દ્વેષ પુણ્ય પાપ આદિ ભાવ કરે છે પહેલા તો એ ભાવને રોકવા પડશે. અહીંયા કાણું બંધ કરવું પડશે. પહેલા એ ભાવને રોકવા પડશે, પછી જૂના કર્મને તમે ખરાવી શકશો. સમજાય છે? તો એ ભાવને રોકવા કેવી રીતના રોકવા? કે જીવ પોતાના આત્મા સિવાય બીજે ક્યાંય પણ ધ્યાન આપે તો એને રાગદ્વેષના ભાવ થવાના જ છે. પોતાના આત્મામાં લીન થવાથી જીવને કર્મ બંધાતા જ નથી. એટલે એને એમ કહેવાય કે કર્મને આવતા રોકા. એકચ્યુઅલી કર્મ આવે છે ને રોકી રાખે છે એવું નથી. સમજાય છે? કે એકચ્યુઅલી કર્મ આવે છે, કર્મમાં કઈ જ્ઞાન થોડી છે કે એને ખબર હોય કે મારે આ ફૂટ પાસે જવાનું છે. સમજાય છે? આ તો એવો જ ઓટોમેટિક સંબંધ છે કે અહીંયા જીવને ભાવ થાય અને ત્યાં ઓટોમેટિકલી એ જાતના કર્મ આવીને જીવ સાથે બંધાઈ જાય. હવે અહીંયા જીવને એવો ભાવ જ ન થાય તો કર્મ આવીને બંધાતા નથી, એને કહેવાય છે કર્મને રોક્યા. એ લેંગ્વેજ ખાલી એ રીતે છે, સમજાય છે? તો એવું કરવાથી જીવને આશ્રવ થતો નથી, એ સાચું આશ્રવ ભાવનાનું સ્વરૂપ છે. હવે આજે આપણે સંવર ભાવના જોઈએ છે અને એનાથી આપણે આગળ વધશું. આજે આપણે પેજ નંબર 149 ઉપર 148 ઉપર છે મારી બુક માં 148 સંવર ભાવના છે. મળી ગયું બધાને? આ બુક પાસ પર પાછું આપણે ગાથા ગાઈએ છીએ બધા સાથે. જિન પુણ્ય પાપ નહીં કીના, આત્મ અનુભવ ચિત્ત દીના, તિનહી વિધિ આવત રોકે, સંવર લઈ સુખ અવલોકે. એ જીવે શું કર્યું? જેન પુણ્ય પાપ નહીં કીના, જેને પુણ્ય અને પાપ ના ભાવ ન કર્યા તો શું કર્યું? આત્મ અનુભવ ચિત્ત દીના, પોતાના આત્માના અનુભવમાં ચિત્ત આપ્યું. ચિત્ત એટલે શું? ચિત્ત એટલે જીવનું જ્ઞાન. આપણે અત્યારના જ્ઞાન નો યુઝ કરીએ છીએ કે નહીં? જ્ઞાન થી શું જાણીએ છીએ? અત્યારના જ્ઞાન થી શું જાણીએ છીએ? તો વરસાદ નો અવાજ આવે છે, આ કઈ સ્મેલ આપણને આવે છે માટીની થોડી, અવાજ સંભળાય છે, આ ગરમી ફીલ થાય છે, બરાબર? પાંચ ઇન્દ્રિય આપણી પાસે છે ને, સ્પર્શ રસ ગંધ ચક્ષુ અને કર્ણ. તો પાંચેયનો યુઝ કરીને આપણે કંઈક જાણીએ છીએ ને, પણ શું જાણીએ છીએ? બધી બહારની વસ્તુ જાણીએ છીએ, બધી બહારની વસ્તુ જાણીએ છીએ કે વરસાદનો અવાજ સંભળાય છે, આ ગરમી ફીલ થાય છે. તો બધું બહાર જ છે ને, આપણું ધ્યાન આખું બહાર છે. ઓન ધ કોન્ટ્રરી, જયારે જીવ વિચારપૂર્વક, હવે સમજો આપણે અત્યારના બેઠા બેઠા કોઈ પણ આપણા વિચારમાં ચડી જઈએ, કઈ કામના વિચારમાં કે કઈ સ્ટડીના વિચારમાં કે કોઈ પણ ઘરના કઈક વિચારમાં, તો એ વિચાર કરતી વખતે વરસાદનો અવાજ છે, ગરમી પણ છે, તો પણ ત્યાં ધ્યાન જતું નથી. થાય છે કે નહીં એવું? એ હોવા છતાં ત્યાં ધ્યાન જતું નથી અને જીવ તો પોતાના વિચારમાં ચડી જાય છે. એવી જ રીતે જયારે જીવ પોતાના આત્માના વિચારમાં ચડી જાય, તો એ વિચારમાં જીવને બીજું કઈ ધ્યાન રહેતું નથી. એટલે કે આખો જ્ઞાનનો યુદ્ધ પોતાના આત્માનો વિચાર કરવામાં જાય છે, બહારની વસ્તુને જાણવામાં જતું નથી. સમજાય? એ પ્રોસેસ ઇઝ સો સિમ્પલ. આપણે ડે ટુ ડે માં એ પ્રોસેસ કરીએ જ છે, પણ જસ્ટ લાઈક વી ડુ દેટ પ્રોસેસ ફોર ઇગ્નોરિંગ વન એક્સટર્નલ થિંગ અને નોઈંગ અનધર એક્સટર્નલ થિંગ. એની બદલે બધી એક્સટર્નલ થિંગને ઇગ્નોર કરીને પોતાના આત્માનો વિચાર કરવો, એટલું કામ છે ખાલી. ઇટ ઇઝ સચ અ સિમ્પલ પ્રોસેસ. તો એવો વિચાર કરતા તિનહી વિધિ આવત રોકે, આ જ વિધિથી, વિધિ એટલે કે આ જ પ્રોસેસથી આવત રોકે, આવતા રોક્યા. કોને આવતા રોક્યા? જે આશ્રવ બંધ જે કર્મ હતા એને આવતા રોક્યા, અને એને કહેવાય છે સંવર લહી સુખ અવલોકે. કે આવી રીતના કર્મને આવતા રોક્યા, સંવર કર્યું અને સુખને અવલોક્યું. અવલોક્યું એટલે જાણ્યું, અનુભવ્યું. સંવર એટલે સુખને ફીલ કર્યું, સમજાય છે? જો સામે અહીંયા એક પિક્ચર આપ્યું છે, એ પિક્ચરમાં શું છે? એક મુનિરાજ જેવા દેખાય છે, એ પોતાના ધ્યાનમાં લીન છે, ધ્યાનમાં લીન છે. તો એક બ્લેક કલરનો એક આત્મા જેવું છે, એમ બે ઢાલ લઈને ઉભો છે. એ કોણ છે? કોઈ ભગવાન આવીને આમ રોકે છે ને, તો કોણ છે? જીવની આત્મા છે, જે આત્મા આમ રોકે છે. એકચ્યુઅલી અહીંયા તો ઇન્ડિકેટિવ પિક્ચર છે, એવું કોઈ રોકતું નથી. કેમ કે આ જો બાજુમાં આઠ પ્રકારના કર્મ છે, એ આઠ કર્મ તીર જોડે છે, જ્ઞાનાવરણની આદિ કર્મ જીવ પર આવવા માટે. એટલે આ તો પિક્ટોરિયલ ડેપિક્શન છે. એ કર્મ એવી રીતના ફોર્સફુલી આવે છે અને જીવ સાથે બંધાય છે એવું નથી, પણ જીવ જયારે પોતાના આત્મામાં લીન થાય છે તે કર્મ આવતા જ નથી, સમજાય છે? એને કહેવાય છે સંવર. જો આપણે ભાવાર્થ વાંચીએ છે નીચે, આશ્રવ નું આ રોકવું તે સંવર છે. આશ્રવ એટલે આવવું, એને રોકવું એ સંવર. સમ્યક દર્શનાદી વડે નિત્યાત્વાદી આશ્રવો રોકાય છે. અચ્છા, આઠ કર્મ માં ક્યાંય નિત્યાત્વ નું નામ છે? તો નિત્યાત્વ ને રોકે છે એનો શું મતલબ? ક્વેશ્ચન સમજાય છે? ફરીથી, આઠ કર્મ ને રોકે છે એવી આપણે વાત કરી, આઠ કર્મ માં મિથ્યાત્વ ક્યાં છે? મિથ્યાત્વ તો છે, ઓલ ઓફ ધીઝ આર નોટ મિથ્યાત્વ. મિથ્યાત્વ શું છે? જીવ ના રોંગ ભાવ એ મિથ્યાત્વ. ફરી, વોટ ઇઝ ધ પ્રોસેસ? કે જીવ પોતાના આત્માને ભૂલીને બહારની વસ્તુઓમાં મો એટલે કે અટેચમેન્ટ કરે છે અને એના પ્રમાણે રાગ ને દ્વેષના પરિણામ થાય, બરાબર? તો આ જે મોહના પરિણામ છે એ જ મિથ્યાત્વ છે. મોહ મીન્સ મિથ્યાત્વ, બરાબર? હવે જીવ જયારે રાગ દ્વેષના પરિણામ કરે છે ત્યારે આઠ કર્મ આવીને જીવ સાથે બંધાય. તો મિથ્યાત્વ ઇઝ ધ રૂટ અને આઠ કર્મ એટ બ્રાન્ચિસ ઓફ અ ટ્રી, એના જેવું. હવે એક જેટલી બ્રાન્ચિસ થાય તો એમાં કર્મ ના ફ્રૂટ પાકે છે અને જીવ એટલો હેવી થતું જાય છે, એટલા કર્મ બંધાય છે. પણ એ બધાના રૂટ કોઝ માં કોણ છે? મિથ્યાત્વ. એટલે કે જીવના જ રોંગ પરિણામ છે, જીવની રોંગ માન્યતા. પરિણામમાં પણ માન્યતા ઇઝ ધ મેઇન ઇમ્પોર્ટન્ટ. એટલે આઠ કર્મ જે છે એના બેઝિસ માં મિથ્યાત્વ છે. આઠ કર્મ જ મિથ્યાત્વ નથી, આઠ કર્મ જ મિથ્યાત્વ નથી, તો એનું રૂટ કોઝ જ મિથ્યાત્વ. તો જીવ જયારે પોતાની સાચી માન્યતા કરે છે એને કહેવાય સમ્યક દર્શન. સમ્યક દર્શન કરતા એટલે કે સાચી માન્યતા કરતા ઓલી ખોટી માન્યતા દૂર થઈ ગઈ, એટલે કે મિથ્યાત્વ દૂર થયું. મિથ્યાત્વ દૂર થયું તો હવે પરિણામ પોતાના આત્મામાં ઓટોમેટિકલી રહેશે અને આત્મામાં રહેતા ઓલા કર્મ આવતા જ નથી. આખો મેકેનિઝમ સમજાય છે? એના જેવું છે, જેવી રીતે ઓલો ફેન ચાલુ છે, એ ફેન માં સમજો એટ વિંગ્સ છે, આઠ કર્મની આઠ વિંગ્સ છે, અને ફેન જેટલો ફાસ્ટ ફરે છે એટલી હવા વધારે આવે છે, બરાબર? પણ એનું રૂટ કોઝ શું છે? કે ઇલેક્ટ્રિસિટી એનું રૂટ કોઝ છે, કે એને પાવર મળે છે ત્યારે ઓલો ફેન ફરે છે. જેટલું વધારે મિથ્યાત્વ, જેટલો વધારે પાવર, એટલું ફાસ્ટ સ્પીડ, સમજાય છે? હવે એની સ્પીડ રોકવા માટે શું કરવું પડશે? કે પાવર ને બંધ કરવો પડશે. એ ઇલેક્ટ્રિસિટી ને બંધ કરી નાખે તો મિથ્યાત્વ બંધ થઈ જાય છે, તો કર્મ આવતા રોકે છે. કર્મ આવતા ઓટોમેટિકલી રોકાય. મિથ્યાત્વ ને બંધ કરવાનો શું મતલબ? કે જીવ જયારે પોતાના આત્માને જાણે, એનો અનુભવ કરે, તો એની જે મિથ્યા માન્યતા છે એ દૂર થાય છે, એટલે કે એને સમ્યક દર્શન. બહુ સિમ્પલ છે, સમજાય છે કે નહીં? ઓકે, તો સમ્યક દર્શનાદી વડે મિથ્યાત્વાદી આશ્રવ રોકાય છે. હવે એકચ્યુઅલી થોડુંક વધારે ડિટેલમાં આપણે જઈએ તો આઠ કર્મમાં એક મોહનીય કર્મ છે, બરાબર? મોહનીય કર્મ છે. જો આ લેફ્ટ સાઈડ ઉપરથી ત્રીજું જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મોહનીય, પછી છે અંતરાય, અને આ બાજુ છે વેદનીય, આયુ, નામ અને ગોત્ર. આપણે અહીંયા લખીને પણ જોઈએ, થોડુંક વધારે ડિટેલમાં જવું જોઈએ એટલે સમજાવવું જોઈએ. એના માટે જો આઠ દ્રવ્ય કર્મ છે, બરાબર? એના મેઇન બે સબ ટાઈપ છે. કયા છે બે? ઘાતી કર્મ અને અઘાતી કર્મ. ઘાતી એટલે શું? ઘાતી કર્મ એટલે કે જેના ઉદયમાં જીવના પરિણામો નો ઘાત થાય છે, કે એની અંદર જ્ઞાનાવરણી કર્મ નો ઉદય થાય તો જીવને કેવળ જ્ઞાન નથી થતું, રાઈટ? જીવના પરિણામો નો ઘાત થાય. અઘાતી કર્મ એટલે શું? કે જેના ઉદયમાં જીવને આજુબાજુના સંયોગો મળે છે, એ જીવના પરિણામને ડાયરેક્ટ ઘાત નથી કરતો પણ આજુબાજુના સંયોગો મળે છે. આટલું ક્લિયર છે? ફરીથી, ઘાતી કર્મ મીન્સ કે જેના ઉદયમાં, હવે એકચ્યુઅલી કોઈ પુદ્ગલ જીવના પરિણામને ઘાત કરતો જ નથી ક્યારે, કેમ કે બે દ્રવ્ય સ્વતંત્ર છે. પણ આ તો કહેવાની પદ્ધતિ છે કે જ્યારે જીવના પરિણામોનો ઘાત થાય છે ઓટોમેટિકલી, ત્યારે સામે આવા કર્મ હંમેશા ઉભા હોય છે. એક્ઝામ્પલ કે જે રીતના વરસાદ પડે તો ત્યારે ઓલવેઝ ક્લાઉડ હોય જ છે, પણ ક્લાઉડ હોય તો વરસાદ પડે એવું જરૂરી નથી. સમજાય છે કે નહીં? હવે આ તો બહુ કોર છે, એક્ચ્યુઅલી રોંગ એક્ઝામ્પલ છે, પણ ફોર ધ લેક ઓફ બેટર એક્ઝામ્પલ, જ્યારે કર્મનો ઉદય હોય છે ત્યારે જીવના આવા પરિણામ હોય છે, એને કહેવાય છે નિમિત્ત નૈમિત્તિક સંબંધ. કો ઇન્સિડન્સ, નોટ ઇવન કોરિલેશન. કોરિલેશનમાં તો બે વસ્તુનો સંબંધ થાય છે, પણ આ તો કો ઇન્સિડન્સ છે. જેવી રીતના એક કાગડો છે, સપોઝ એ કાગડો એક ટ્રીની બ્રાન્ચ ઉપર બેસે અને બ્રાન્ચ પડી જાય, તો કાગડાએ પાડી કે નહીં? કાગડામાં એટલું વેટ જ નથી કે બ્રાન્ચ પડી જાય, પણ ઇટ વોઝ જસ્ટ અ કો ઇન્સિડન્સ કે એ બેઠો અને બ્રાન્ચ પડી જાય. સમજાય છે? આવા જ કો ઇન્સિડન્સ આપણા અત્યારની લાઈફમાં ઘણા બધા થાય છે. જેવી રીતના હાથ ઉપર થયો તો કોને કર્યો? જીવે કર્યો કે પુદ્ગલે કર્યો કે કોને કર્યો? જીવે એટલો વિચાર કર્યો કે મારે હાથ ઉપર કરવો છે. સમજાય? વિચાર તો જીવનું કામ છે. એના પછી આ હાથમાં તો અનંત પુદ્ગલ પરમાણુ છે ને, તે અનંત પુદ્ગલ પરમાણુનું બધાનું પોતપોતાનું પરિણામ થઈને હાથ ઉપર થાય છે. સમજાય? એટલે એકચ્યુઅલી પુદ્ગલે કર્યો એમ કહેવામાં પણ પાછળ આટલું બધું ડિટેલ્સ છે. એની વખત તો આવું જ્યારે થવું કે મેં વિચાર કર્યો અને હાથ ઉપર થયો. હવે આપણે વિચાર કરીએ અને ઘણી વાર આમ બહુ આળસમાં હોય તો એવું પણ થાય. જેવી રીતના આપણે સૂતા હોઈએ અને વિચાર કરીએ કે બસ ઊભા થઈએ, પણ ઊભા નથી થતા. તો વિચાર કરતા થાય જ એવું જરૂરી પણ નથી. તો આ પુદ્ગલનું કેમ કે ઈચ ટાઈમે થાય છે એટલે કોઇન્સિડન્સ. એટલે કોઇન્સિડન્સ એકચ્યુઅલી નોટ અ ગુડ વર્ડ, પણ ઇટ્સ નોટ માય એફર્ટ. ઇટ્સ નોટ ગુડ. હુ ઇઝ મી? મી ઇઝ જીવ કે મી ઇઝ ધીસ હ્યુમન બોડી? ત્યાં ક્વેશ્ચન ત્યાં આવીને ઉભો રહે. ઇફ યુ બિલીવ મી એઝ અ હ્યુમન બોડી તો મેં જ કર્યો. આપણે ઓલું આપણે બેઝિક સ્કૂલમાં એક બધું બાઉન્ડ્રી કન્ડિશન કરતા રહીશું, રિમેમ્બર કે ઇનપુટ ઇઝ ઇક્વલ ટુ આઉટપુટ. બરાબર? જેવી રીતના એનર્જી ઇન ઇઝ એનર્જી આઉટ, એનર્જી ઇઝ ઓલવેઝ કન્ઝર્વડ, પણ ડિપેન્ડ ઓન વેર યુ ક્રિએટ યોર બાઉન્ડ્રી કન્ડિશન. હવે હું સાયકલ ચલાવું છું તો મારા પગના સ્ટેમિના જે મસલ છે એની એનર્જી ઇઝ ગેટિંગ કન્વર્ટેડ ઇન ટુ મોશન, રાઈટ? પણ હવે એમાં પણ વધારે ડિટેલમાં જઈએ તો પગની એનર્જી ઇઝ ઓનલી ગેટિંગ કન્વર્ટેડ ટુ પુશ ધ પેડલ. ધ પેડલ ઇઝ ઓલરેડી કન્વર્ટેડ ફ્રોમ એનર્જી ટુ કાઇનેટિક રોટેશનલ મોશન. એ રોટેશનલ ઇઝ કન્વર્ટેડ ટુ, સમજાય ને કહેવાનો પોઈન્ટ? એટલે તમે બાઉન્ડ્રી કન્ડિશન ક્યાં કરો છો એના ઉપર. તેવી જ રીતે હું કોણ છું, મેન મુદ્દો તો ત્યાં આવી નટકે છે ને. જો હું મારી જાતને આ જીવ પ્લસ શરીર ડિફાઈન કરું તો હાથ મેં જ ઉપર કર્યો. હું મારી જાતને જો આખું મંદિર ડિફાઈન કરું, આખું મંદિર એટલે યુ આર ઓલ્સો પાર્ટ ઓફ મી, યુ આર ઓલ્સો પાર્ટ ઓફ મી, સમજાય? તો હાથ ઉપર થયો એ તો ઇટ ઇઝ વિધિન મી, એટલે એ તો કઈ ફંક્શન જ નથી. પછી તો બહારની વસ્તુ જોવી પડે કે ફંક્શન ક્યાં થાય. સમજાય? પણ હું મારી જાતને જીવ નક્કી કરું તો આ તો પૂજલ મારી બહાર નું પરિણામ છે, એટલે આ મારું પરિણામ છે. તો આવા સંબંધ ને કહેવાય નિમિત્ત નૈમિત્તિક સંબંધ. આપણે ત્યાંથી આવ્યા હતા ને કે નિમિત્ત નૈમિત્તિક સંબંધ કોને કહેવાય, તો અહિયાં શું વાત છે કે આ કર્મ અને જીવ એની વચ્ચે આવા સંબંધો થયા જ કરે છે, કે કર્મ નો ઉદય હોય અને સામે જીવ ના એવા પરિણામ હોય. હવે સમજો, આરોપ પેલા પર આવે છે, રાઈટ? એટલે ગમે તેને નિમિત્ત નો કહેવાય, સામે વાળા પર આરોપ જોવો જોઈએ તો એને નિમિત્ત કહેવાય. ફોર એક્ઝામ્પલ, હવે અત્યારના સપોઝ હું કઈક વાંચું છું, રાઈટ? મેં 6 જણા વાંચી. હવે કાલે સવાર ના મને એ પર્ટિક્યુલર વસ્તુ જે મેં વાંચી એ યાદ રહેશે કે નહીં રહે? હુ ડિસાઈડ ધેટ? આપણા યાદ રાખવાની શક્તિ, કરેક્ટ? જીવ ની યાદ રાખવાની શક્તિ ડિસાઈડ કે એ મને કાલે યાદ રહેશે કે નહીં, બરાબર? પણ એવો આરોપ અપાય છે કે ઘાતી કર્મ માં એક જ્ઞાનાવરણ કર્મ છે, જ્ઞાન આવરણ, જ્ઞાન ઉપર આવરણ કરે છે. તો કાલે મને યાદ ન રહ્યું તો ભાઈ જ્ઞાનાવરણ નો ઉદય હતો એટલે યાદ ન રહ્યું. આ એક કહેવાની પદ્ધતિ છે. એકચ્યુઅલી એવું થતું નથી કે એના ઉદય ને કારણે જીવ ને યાદ નહીં. એક્ટિવિટી જીવ ના જ્ઞાન ના ઉપર નીચે ને કારણે થાય છે, બરાબર? આટલું ક્લિયર છે? પણ હવે એ જ્ઞાન નું ઉપર નીચે થવું કેનોટ બી ક્વોન્ટિફાઈડ, કેમ કે ઇટ્સ એન એબસ્ટ્રેક્ટ વસ્તુ. વેર એઝ જ્ઞાનાવરણ ઇઝ ક્વોન્ટિટી ઓફ કુદલ કર્મ પરમાણુ, સો ઇટ કેન બી ક્વોન્ટિફાઈડ. સો ધીસ ઇઝ એ મેજરમેન્ટ ઓફ જીવ ના જ્ઞાન ની તારતમ્ય. ફરી જ્ઞાનાવરણ નો ઉદય એ જીવ ના જ્ઞાન ના ક્ષયોક્ષમ નું મેજરમેન્ટ છે. સમજાય છે? ફરીથી જો જ્ઞાનાવરણ નો ઉદય ઝીરો થઈ જાય કે કોઈ ઉદય જ નથી, દેટ મીન જીવ નું જ્ઞાન કેવળ જ્ઞાન પ્રમાણે છે. તો હવે જેટલો જેટલો ઉદય વધારે એટલું એટલું જીવ નું જ્ઞાન ઓછું. હવે ઓછું કર્મ ને કારણે નથી થતું, પણ ઇટ ઇઝ અ મેજરમેન્ટ. જેવી રીતના આપણને તાવ આવે તો થર્મોમીટર, ઇટ્સ અ યુનિટ ઓફ મેજરમેન્ટ. જેવી રીતના તાવ આવે અને આપણે માપીએ તો 98 મીન્સ યર નોર્મલ, 100 મીન્સ થોડું શરીર ગરમ છે. જેટલો જેટલો નંબર વધારે એટલું એટલું શરીર ગરમ છે. એવી રીતના જેટલો જેટલો જ્ઞાનાવરણ નો ઉદય, આમાં થોડું ઓપોઝિટ છે મેજરમેન્ટ. ઓલામાં તો જેટલું ગરમ, જેટલો નંબર વધારે એટલું ગરમ, અહીંયા ઊંધું છે. જેટલો નંબર વધારે જ્ઞાનાવરણ હોય એટલું જ્ઞાન ઓછું. હા, ઇન્વર્સલી પ્રપોર્શનલ. આટલું ક્લિયર થાય છે? ઓકે. તો ઘાતી કર્મ ની અંદર 4 પ્રકૃતિઓ છે, જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય. અહિયાં શું છે? આયુ, નામ, ગોત્ર અને વેદનીય. આપણે આમાં અત્યારના નહીં જઈએ. મારે મૂળ મેઇન પોઈન્ટ શું કેવો છે, આપણે આ વસ્તુ આવ્યા ક્યાંથી, કે મિથ્યાત્વ ક્યાં છે? જ્ઞાનાવરણ નું કામ શું છે? જ્ઞાન ને આવરણ કરવું. દર્શનાવરણ નું દર્શન ને આવરણ કરવું. અંતરાય એટલે હિન્ડરન્સ ક્રિએટ કરવું, હિન્ડરન્સ એક ઓબ્સ્ટેકલ ક્રિએટ કરવું. મોહનીય, મોહનીય નું કામ શું છે? મોહનીય નું કામ છે એક ડિલ્યુઝન, એટલે કે મોહ ઉત્પન્ન કરવો, નોટ અફેક્શન. અફેક્શન એટલે રાગ થઈ ગયો. આનો મતલબ શું છે? એક ડિલ્યુઝન, એક મોહ ઉત્પન્ન કરવો. હવે આના બે સબ ટાઈપ છે, એક છે દર્શન મોહનીય અને એક છે ચારિત્ર મોહનીય. ચારિત્ર મોહનીય નું કામ શું છે? કે રાગ દ્વેષ ના ભાવ ઉત્પન્ન કરવા. અને દર્શન મોહનીય નું ફંક્શન શું છે? કે જીવમાં ઊંધી માન્યતા ઉત્પન્ન કરવી. એટલે દર્શન મોહનીય કર્મ ઇઝ અગેન્સ્ટ ઓફ જીવ ના મિથ્યાત્વ ભાવ. સમજાય છે? જીવની જે ઊંધી માન્યતા છે, જેવી રીતના જીવનું જ્ઞાન, એની સામે જ્ઞાનાવરણીય કર્મ. જેટલો કર્મ નો ઉદય એટલું જ્ઞાન ઓછું. સિમિલરલી જીવની માન્યતા, અને એની સામે દર્શન મોહનીય કર્મ. હવે આમાં જેટલો એવું નથી, જ્ઞાનાવર્ણ્ય જેવું નથી, કેમ કે જ્ઞાનાવર્ણ્ય નું ફંક્શન કેવું છે, રેગ્યુલેટર જેવું, જેટલો વધારો એટલું સ્પીડ વધે, રાઈટ. જયારે આનું ફંક્શન સ્વિચ જેવું છે, ખાલી ઓન કે ઓફ જ થાય, ફરી આનું ફંક્શન ખાલી ઓન ઓફ જ છે. દર્શન મોહનીય જ્ઞાનાવર્ણ્ય નું કેવું હતું કે જેટલો જેટલો વધારે ઉદાય એટલું એટલું જ્ઞાન ઓછું. તો દેર ઇઝ અ લોટ ઓફ વેરિએશન. જયારે દર્શન મોહનીય નો ફંક્શનમાં દેર ઇઝ નો વેરિએશન. ઇધર ઉદય છે, ઉદય છે તો મિથ્યાત્વ છે, અને ઉદય નથી તો સમ્યક. સમજાય છે? There are in between stages, but we are not going in that right now. But those stages are also separate. There is no variation like Gnan variation. And it is not a sloping thing. There are steps. We are ignoring some in between steps. We are saying Mithyatva, Ke Samyatva. There are only two options. Samjhai Jai? You have a question? જીવ ના પરિણામો નો ઘાત થાય. પરિણામો નો ઘાત એટલે શું? કે જીવ પાસે એના ગુણો થી અમુક પોટેન્શિયલ છે. જેવી રીતના જીવના જ્ઞાન નું પોટેન્શિયલ કેટલું છે કે બધું જ, કેવળ જ્ઞાન માં બધું જ જાણી શકે, એવું પોટેન્શિયલ દરેક પાસે છે, આપણા બધા પાસે. કેમ કે દેટ ઇઝ ધ બેઝિક નેચર ઓફ જીવ. એવું પોટેન્શિયલ હોવા છતાં આપણી પ્રેઝન્ટ કેપેબિલિટીમાં એવું એક્સપ્રેસ નથી થતું. કેમ નથી થતું? બીકોઝ ઓફ જ્ઞાનાવરણ કર્મ. બીકોઝ ઓફ એટલે તો કહેવાની પદ્ધતિ છે, પણ એકચ્યુઅલી જીવનું અત્યારને એવો ઉગાડ નથી, એટલે જીવનું એવું જ્ઞાન પ્રગટ નથી, અને સામે એવા જ્ઞાનાવરણીય કર્મ ઉભા છે. સમજાય છે? એ ફરીથી એક્સપ્લેન કરું. ફરીથી જો, જેવી રીતના આપણે કહીએ ને ભાઈ આજે ઘરમાં લાઈટ નથી, તો લાઈટ નથી તો પંખો ચાલતો નથી. હવે એકવાર લાઈટ આવી અને તમે રેગ્યુલેટર ફરાવ્યું, ત્રણ પર રાખ્યું તો ત્રણ ની સ્પીડ નો પંખો ફરે છે, પાંચ પર રાખ્યું તો પાંચ ની સ્પીડ નો પંખો ફરે છે. આપણે અનાદિકાળથી મિથ્યાત્વ નો પાવર આપણામાં છે. હવે ક્યારેક સિરિયન્સમાં ગયા, કીડી કે આદિમાં ગયા તો રેગ્યુલેટર વન ઉપર હતી, તો જ્ઞાન એટલું જ હતું આપણી પાસે. અત્યારનો મનુષ્યમાં આવ્યા છે તો ફાઈવ ઉપર છે રેગ્યુલેટર, એટલે જ્ઞાન ફૂલ જોશમાં છે. એટલું જોશમાં છે કે આપણે વાંચીએ છીએ, આપણને સમજાય છે, બધું યાદ રહે છે, એટલું આપણી અત્યારના ગ્રાસ્પિંગ પાવર છે. સમજાય છે? પણ આ ફાઈવ એટલે હવે વી કાન કોરિલેટ વિથ એક્ઝામ્પલ, પણ એ અત્યારનું જ્ઞાનનું પોટેન્શિયલ ઇઝ સ્ટીલ વન અપોન ઇન્ફિનિટી ઓફ ધ ટોટલ કેવળ જ્ઞાનનું પોટેન્શિયલ. એક અનંતમો ભાગ છે. કેવળ જ્ઞાન ઇઝ હ્યુજ, ઇમેન્સ વર્સિસ વોટ વી હેવ રાઈટ નાઉ. બીકોઝ કે જીવની અત્યારની આપણી યોગ્યતા જ એવી છે કે જ્ઞાન આપણું ઓછું છે, અને સામે એના મેજરમેન્ટ માટે જ્ઞાનાવર્ણ્ય કર્મ ઉભા છે, કે ઈ ટાઈપના જ્ઞાનાવર્ણ્ય કર્મનું આપણો ઉદય ચાલે છે. હવે જયારે જીવ પોતાના આત્માનો અનુભવ કરીને મુનિ દીક્ષા લઈને મોક્ષ જાય છે, તો એ જ્ઞાનાવર્ણ્ય કર્મનો નાશ થાય છે. એટલે એનો મતલબ શું? કે જીવનું ફૂલ પોટેન્શિયલ ઓટોમેટિકલી ખીલે છે. જીવનું ફૂલ પોટેન્શિયલ ખીલતા કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. તો કેવળ જ્ઞાન પ્રગટ થતા ત્યાં સામે કર્મ ઉભા નથી, કે એનો ઈ જાતનો નાશ થઈ જાય. ક્લિયર છે? એમ કહી શકાય. હા, હવે ઈ છે ને, જો કઈ એક્સપ્લેનેશન ની પદ્ધતિ છે એના પ્રમાણે. જો ખાલી સ્થૂળતાથી કેવું હોય તો એમ કહેવાય કે ભાઈ પહેલા એવા કર્મ કર્યા હતા જે જીવ સાથે બંધાયા, તો અત્યારના એનો ઉદય ચાલુ છે, એટલે જીવને એવું જ્ઞાન મળ્યું. ઇટ ઇઝ અ વેરી વેરી કોર્સ એક્સપ્લેનેશન. રિયાલિટી શું છે? કે જીવ પોતે જ પુરુષાર્થ નથી કરતો, પોતે જ પુરુષાર્થ નથી કરતો, તેનું જ્ઞાન ખીલતું નથી. હવે ફોર એક્ઝામ્પલ, આજે આપણે બધા મળ્યા છે, આપણે સ્વાધ્યાય કરવાની કોશિશ કરીએ છીએ, આપણે જીવને સમજવાની કોશિશ કરીએ છીએ, તો કોશિશના ફળમાં જ્ઞાન ખીલે છે. કોઈ કર્મને કારણે કઈ થતું નથી, આ એફર્ટ્સને કારણે જીવને સમજાતું જાય છે અને જ્ઞાન ખીલે છે. હવે આપણે એફર્ટ જ નથી કરી, આપણે કોઈ શાસ્ત્ર વાંચવાની ટ્રાય જ નથી કરતા, બુક પડી છે તો એને કારણે જ્ઞાન બિલાતું જાય છે, એ ઓછું ઓછું થતું જાય છે. ફોર એક્ઝામ્પલ, આપણે અત્યારના કઈ ભણ્યા નહીં અને ઓલ્ડ એજ આવે ત્યારે બધું ભૂલી જાય તો કઈ યાદ નહીં હોય, તો એઝ ઇફ કે વી આર ઇલિટરેટ એવું થઈ જાય ને. પણ આપણે અત્યારના બહુ ભણ્યા હશું તો આપણી મેમરી શાર્પ હશે. આપણે એવી કહીએ, આપણે એમ કહે ને કે વેન યુ આર રિટાયર્ડ યુ નીડ ટુ કીપ યોર બ્રેન એક્ટિવ, એનો મતલબ શું કે યુ નીડ ટુ કીપ યોર મેમરી શાર્પ સો દેટ યુ રિમેમ્બર. જેટલું આપણા જ્ઞાનને યુઝ કરીએ છીએ એટલું એ ખીલે છે. પણ કઈ દિશામાં યુઝ કરવાનું છે કે આત્માને સમજવામાં યુઝ કરવાનું. તો જેટલું આત્માને સમજવામાં યુઝ કરીએ છીએ એટલું એ ખીલે છે અને કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. કહેવા માટે એમ કહેવાય છે કે ભાઈ જીવે કર્મ બાંધ્યા હતા એનો ઉદય છે.
By that time, he is mentally thinking, he doesn't have the power.
Correct.
Actually, the elephant has the power the jnana, to even uproot the tree.
And go.
So, he comes out here, jnana, or whatever they have. But possibly, either he is not making the effort, or he doesn't realize that he has that power.
Correct.
Somewhere down the line. So, I guess...
Similarly, we right now have the power. And we have the ability to understand. વી આર નોટ પ્રેક્ટિસિંગ ઇટ, કે જેવી રીતે એલિફન્ટ નથી કરતો એવી રીતે આપણે પ્રેક્ટિસ નથી કરતો, અને એને કારણે હજી વધારે ખીલતું નથી. અને ત્યાં જ
કરેક્ટ
દેટ બિલીફ ઇઝ કે ભાઈ મારામાં કેવડી થવાની તાકાત છે. દેટ બિલીફ ઇઝ દેટ બિલીફ કે મારામાં કેવળ જ્ઞાન કરવાની તાકાત છે. એ બિલીફ તો પેલા અંદર થી થવી જોઈએ, એના માટે તો આત્માને સમજવો જરૂરી છે. સમજાય છે કે નહીં? ચાલો આગળ વધીએ. તો શું વાત ચાલતી હતી કે સમ્યક દર્શન આદિ વડે મિથ્યાત્વાદી રોકાય છે. શુભ ઉપયોગ અને અશુભ ઉપયોગ. હવે આ શુભ ઉપયોગ ને અશુભ ઉપયોગ શું છે? ઉપયોગ શું છે? ઉપયોગ શું છે કોઈને ખબર છે? પહેલી વાર સાંભળો છો ઉપયોગ શબ્દ? સાંભળેલો છે? નહીં નહીં, દેટ ઇઝ અ ડિફરન્ટ મીનિંગ ઓફ ઉપયોગ. આ કોન્ટેક્સ્ટમાં ઉપયોગનો મતલબ અલગ છે. આ કોન્ટેક્સ્ટમાં શું છે? જીવનો જે જ્ઞાન છે, હવે સપોઝ સમવન ઇઝ એન એન્જિનિયર, સમવન ઇઝ અ ડોક્ટર, તો જ્ઞાન તો કેનું છે? કે જે ડોક્ટરી ભણેલા છે એનું છે. દેટ ઇઝ અવર ફૂલ પ્રેઝન્ટ ફૂલ કેપેબિલિટી. સમવન ઇઝ સ્માર્ટ, સમવન ઇઝ નોટ સ્માર્ટ. તો જે સ્માર્ટ છે એની ફૂલ કેપેબિલિટી, એને કહેવાય લબ્ધી જ્ઞાન. ફૂલ કેપેબિલિટીઝ મોર, અને જે ઓછો સ્માર્ટ છે એની ફૂલ કેપેબિલિટીઝ લેસ. હવે જે ડોક્ટર છે એની ફૂલ કેપેબિલિટીઝ છે ડોક્ટરીનું જ્ઞાન, અને જે એન્જિનિયર છે એની ફૂલ કેપેબિલિટીઝ એન્જિનિયરિંગનું. હેવિંગ સેડ દેટ, વાઇલ વી આર સિટિંગ હિયર વી આર નોટ યુઝિંગ દેટ કેપેબિલિટી. સો વોટ આર વી યુઝિંગ? વી આર યુઝિંગ અવર પ્રેઝન્ટ, અત્યારની એક એક સમયનું જે જ્ઞાનની પર્યાય જે છે, વી આર યુઝિંગ દેટ. કરેક્ટ? તો એ જે જ્ઞાનનો વ્યાપાર છે દરેક સમય સમયનો, એને કહેવાય ઉપયોગ. સમજાય છે? ફરીથી, જ્ઞાન અને દર્શનનો દરેક સમયનો વ્યાપાર, એને કહેવાય ઉપયોગ. યુ કેન સે અટેન્શન, યા અટેન્શન કહી શકાય. પણ અટેન્શન એક જાગૃતિના કોન્ટેક્સ્ટમાં નહીં લેતા. અટેન્ટિવનેસ એના સેન્સમાં નહીં. હા, વેર યુ આર યુઝિંગ યોર જ્ઞાન એટ ધ પ્રેઝન્ટ. સમજાય છે? ભગવાનના દર્શન કરવા જઈએ તો ત્યારે આપણા વિચારોમાં શું ચાલે છે? કે ભગવાનના દર્શન ચાલે છે. કોઈ મ્યુઝિક સાંભળવા બેઠા હોય, ભક્તિ કઈ કઈ સાંભળતા હોય, ત્યારે આપણા ઉપયોગમાં શું છે? કે ભક્તિના અવાજ, એના રાગ, એમાં શું મીનિંગ આવે છે એ. દરેક સમયે આપણું જ્ઞાન ક્યાં યુટિલાઇઝ થાય છે? દેટ ઇઝ કોલ્ડ ઉપયોગ. રાઈટ? હવે એ જ્ઞાન જો શુભ ભાવમાં યુટિલાઇઝ થાય તો એને કહેવાય શુભ ઉપયોગ. અને એનાથી શું થાય? એનાથી પુણ્યકર્મ બંધાય છે. અને જો એ જ્ઞાન અશુભ ભાવોમાં યુઝ થાય તો એને કહેવાય અશુભ ઉપયોગ, અને એનાથી પાપ ભાવ પાપ કર્મ બંધાય. ક્લિયર છે? ઓકે, તો શુભ ઉપયોગ અને અશુભ ઉપયોગ એ બંને બંધના કારણ છે. શુભ ઉપયોગ કહો કે શુભ ભાવ કહો કે પુણ્ય કહો, દે આર ઓલ સિનોનિમસ. અશુભ ઉપયોગ કહો કે અશુભ ભાવ કહો કે પાપ કહો, દે આર ઓલ સિનોનિમસ ઇન ધ કોન્ટેક્સ્ટ ઓફ કર્મ બંધ. તો એ બધાથી બંધ થાય છે, બંધના કારણ છે. એમ સમ્યક દ્રષ્ટિ જીવ પ્રથમથી જાણે છે. સમ્યક દ્રષ્ટિ જીવને પોતાના આત્માને જાણવા પછી એને આખું વસ્તુનું સ્વરૂપ ક્લિયર છે, આખી સિસ્ટમ કેવી રીતના ચાલે છે એને ક્લિયર છે. કે ભાઈ હું જો મારા આત્મા ઉપર વિચાર કરીશ તો મને કર્મ બંધાશે જ નહીં, પણ ત્યાં રહી શકતા નથી, ત્યાં પરમાનન્ટલી રહી જાય તો કેવડી ભગવાન થઈ જાય. તો એમની હજી એટલી કમજોરી છે કે ત્યાં રહી શકતા નથી. તો એ આપણું માઇન્ડ પણ વેવર કરે છે ને, આપણું માઇન્ડ વેવર કર્યા કરે છે કે નહીં, એક વસ્તુ પર રહી શકતું નથી, કેમ કે આપણી અત્યારે એટલી સ્થિરતા નથી. સિમિલરલી સમ્યક દ્રષ્ટિ જીવની એટલી સ્થિરતા નથી કે આત્મામાં ઉપયોગ રહી શકે. તો વેવર થઈને બીજે વયો જાય છે, તો બીજે જાય છે તો આમાં જશે તો શુભ ભાવ થશે ને આમાં જશે તો અશુભ ભાવ થશે. એમને ક્લેરિટી છે, પહેલેથી જ જાણે છે. જો કે સાધકને, સાધક એટલે કે સમ્યક દ્રષ્ટિ આદિ જે નીચે હજી મુનિરાજ નથી, એ સાધકને નીચલી ભૂમિકામાં શુદ્ધતાની સાથે અલ્પ શુભ અશુભ ભાવ હોય છે તો પણ તે બંનેને બંધનું જ કારણ માને છે. આપણે શું માનીએ છીએ કે ભાઈ મંદિરમાં તો આવવું જોઈએ, પાઠશાળા આદિ ભણવી જોઈએ, પણ એના થાય છે શું? એનાથી આપણને પુણ્ય બંધાય છે, શુભ ભાવ થાય છે. એકચ્યુઅલી કરવા યોગ્ય શું છે કે પોતાના આત્માને જાણીને એમાં લીન થઈ જવું, એક જ કરવા યોગ્ય વસ્તુ છે, એ શુદ્ધ ભાવ છે. સમજાય છે? તો સમ્યક દ્રષ્ટિ જે એવું જાણે છે કે ભાઈ કરવા યોગ્ય તો ઓલું જ છે, પણ મારાથી ત્યાં રહેવાતું નથી એટલે હું આ કરું છું અને એનાથી મને કર્મ જ બંધાવાના છે. તો પણ તે બંનેને બંધનું કારણ માનીને, એ બંનેને સમ્યક દ્રષ્ટિ જીવ બંધનું કારણ માને છે, તેથી સમ્યક દ્રષ્ટિ જીવ સ્વદ્રવ્યના અવલંબન વડે, સ્વદ્રવ્યના અવલંબન વડે એટલે આત્માનો વિચાર કરીને, કે સમ્યક દ્રષ્ટિ જીવ આત્માનો વિચાર કરીને જેટલા અંશે શુદ્ધતા કરે છે તેટલા અંશે તેને સંવર થાય છે. એટલે સમ્યક દ્રષ્ટિ જીવ જેટલી એફર્ટ કરીને પોતાના આત્મામાં રહેવાની ટ્રાય કરે છે એટલું એને સંવર થાય છે. હવે જયારે રહી શકતા નથી ઓટોમેટિકલી બહાર આવી જાય છે, તો એટલો એમને આશ્રવ બનશે. સમજાય છે? ઓકે. અને ક્રમે ક્રમે તે શુદ્ધતા વધારીને હવે જેટલી એફર્ટ કરે છે પોતાના આત્મામાં રહેવાની એટલી એમની ત્યાં સ્થિરતા વધતી જાય છે. સમ્યક દ્રષ્ટિજીની પોતાના આત્મામાં રહેવાની સ્થિરતા વધતી જાય છે. દેટ મીન્સ કે એમનો સંવર વધતું જાય છે. સંવર વધતું જાય છે એટલે કે નિદ્રા થતી જાય છે, એટલે કે જૂના કર્મ ફરતા જાય છે, અને એમ કરતા કરતા જીવ મોક્ષે વયો જાય છે. સમજાય છે? ઓકે. તો જે ક્રમે ક્રમે શુદ્ધતા વધારીને પૂર્ણ શુદ્ધતા પ્રાપ્ત કરે છે, સમ્યક દ્રષ્ટિ જીવ પોતે સ્વસન્મુખતા પૂર્વક. આ બધા વર્ડ્સ થોડા ટફ લાગે પણ એનો મીનિંગ ઇઝ વેરી સ્ટ્રેટ ફોરવર્ડ. કે સમ્યક દ્રષ્ટિ જીવ જયારે વિચારોમાં આત્માનો વિચાર કરતો હોય તો એને કહેવાય સ્વસન્મુખતા પૂર્વક. જે શુદ્ધતા એટલે કે સંવર પ્રાપ્ત કરે છે તે સંવર ભાવના છે. સમજાય છે? જો નિર્જરા ભાવના ગાથા વાંચીએ છે, બંધ એટલે શું? નાવ નું એક્ઝામ્પલ. હા 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 હા, હવે એ તો એક્ઝામ્પલ હતું. અહિયાં શું છે કે જીવ જયારે શુભ કે અશુભ ભાવ કરે છે તો એના સામે એ કર્મ આવે છે, એ કર્મ આવીને જીવ સાથે બંધાય છે એટલે કે બંધ થાય. જેવી નાવમાં પાણી આવીને એમાં રૂકી જાય છે, એમાં ભરાઈ જાય છે, એ રીતના અહીંયા કર્મ આવીને એક જીવમાં ભરાઈ જાય છે એટલે એને બંધ કહેવાય છે.
They are going to be very
ધી એફર્ટ ઇઝ જયારે જીવ પોતાના આત્મામાં રોકાય છે તો એ કર્મ આવતા જ નથી. જે ઓલરેડી આવ્યા છે હા, તો એ હવે આવે છે. આ નિર્જરા ભાવના જે આપણે વાંચીએ છીએ ને, એનો મતલબ શું કે જે પુરાના કર્મ બંધાયેલા છે એ હવે ખરી ગયા. જેવી રીતના પાણી જે ભરાયેલું હતું એને એફર્ટ પૂર્વક આપણે કાઢ્યું ને, એમ્પટી કર્યું ને, પેલા હોલ બંધ કર્યું, પછી આપણે એફર્ટ થી એને કાઢ્યું બહાર. હા, એક સાથે કમ્પ્લીટ બંધ નથી થતું. ઓલામાં તો કેવું હતું કે પણ હવે જો એમાં જેવી રીતના કર્મ છે રાઈટ, જેવી રીતના કર્મ છે તો દેર આર ફોર મેઇન કેટેગરીઝ ઓફ કર્મ. ચાર ચોકડી કહેવાય એના, ક્રોધ માન માયા લોભ, એની ફોર મેઇન કેટેગરી. ફર્સ્ટ ઇઝ અનંતાનું બંદી, પછી છે અપ્રત્યાશા, પછી છે પ્રત્યાખ્યાન અને સંજ્વલન. રાઈટ, હવે જીવ જયારે સમ્યક દર્શન પ્રાપ્ત કરે છે તો આ હોલ તો કમ્પ્લીટલી બંધ કરી દે છે અને આ હોલ પાર્શિયલી બંધ થાય છે. રાઈટ, તો આ હોલ બંધ કર્યો એટલે એના જે કર્મ આવતા હતા એ તો સ્ટોપ જ થઈ ગયા, અને એના જૂના જે છે એ હજી અમુક ટાઈમ સુધી પડ્યા છે, આગળ જઈને એ પણ ફરી જશે. ઓકે, હવે જીવ જયારે પોતાના આત્માના, આમાં નીચે કીધું ને કે શુદ્ધતાની વૃદ્ધિ કરે છે, એ વૃદ્ધિ કરતા કરતા જયારે જીવ આપણે એમ કહીએ ને કે વ્રતી શ્રાવક થયો, એટલે એની બેઝિકલી વિતરાગતા થોડીક વધી, તો હવે આ હોલ બંધ કરી દે છે. એના પછી જયારે મુનિરાજ થાય છે તો આ હોલ બંધ કરી દે છે, અને આગળ જતા જયારે શ્રેણી ચડે છે તો આ હોલ બંધ થઈ જાય છે. એટલે વારાફરથી હોલ બંધ કરે છે, પણ ધીઝ આર ઇન ક્વોન્ટમ, એટલે એ પ્રકારના કર્મ આવતા બંધ થઈ જાય છે. હવે આ એક જ બંધ કર્યો હોય સપોઝ, ત્યારે આના કર્મ જે આવે છે એ આવે છે, પણ આ 90% હતા, ઓલા 10% છે. તો હવે 10% સ્લો આવે છે, પણ હજી 100% તો જાય છે ને, એટલે જે 10 ઇઝ સ્લોલી ગોઈંગ ટુ ગેટ એમ્પ્ટી. એના જેવી રીતના પ્રોસેસ આવી રીતના છે, ધીરે ધીરે થાય. હા, આનું શું છે, અનંત અનુબંધી, અનંત અનુબંધી, જેને કારણે, જે ભાવોને કારણે જીવ અનંત ભવો માટે બંધાય છે એને કહેવાય અનંત અનુબંધી. મેન તો જીવ આને કારણે ચાર ગતિના ભવ ભ્રમણ કર્યા જ કરે છે. આ અનંત અનુબંધી આ ચારે છે ને, ચાર પ્રકારના છે, ક્રોધ માન માયા લોભ. રાઈટ, તો અનંત અનુબંધી ક્રોધ સપોઝ આપણે એક એક્ઝામ્પલ લઈએ, એટલે કેવો ગુસ્સો, હું આને મારી નાખીશ, આને આમ કરી નાખીશ, એવો ગુસ્સો, એવો નહીં. સી, જીવ પોતાના આત્માને નથી જાણતો અને પર પદાર્થ ઉપર જ ધ્યાન રાખે છે, એનો મતલબ કે જીવને પોતાના આત્મા પ્રત્યે દ્વેષ છે. જેવી રીતના આપણા ઘરે કોઈ ગેસ્ટ આવે અને આપણે એને ધ્યાન જ ના આપીએ, આપણે તો આપણા અંદર અંદરમાં જ વાત કર્યા કરે, તો હી વિલ ઓબ્વિયસલી ગેટ ઓફેન્ડેડ. રાઈટ, તો જીવે અનાધિકારથી પોતાના આત્મા પર ધ્યાન જ નથી આપ્યું ક્યારે, એને સમજવાની ટ્રાય જ નથી કરી, એ અનંતાનું બંધી ક્રોધ છે. આ ક્રોધ એટલે આપણા બહારમાં જે આપણે એન્ગર દેખાડ્યા છે એની સાથે કાંઈ જ સંબંધ નથી, સમજાય છે? તો અનંતાનુબંધી એટલે શું, કે જીવ પ્રત્યે અણગમો, એના પ્રત્યે એન્ગર, એના પ્રત્યે જ એને માયા લોભ એક્સેટ્રા. હવે અપ્રત્યાખ્યાન એટલે શું છે, તો આ શું છે કે જીવને ન સમજવું. અપ્રત્યાખ્યાન શું છે કે હવે જીવને તો સમજી લીધું કેમ કે આ બંધ થઈ ગયું છે, પણ અપ્રત્યાખ્યાન એટલે કે સમ્યક દર્શન હોવા છતાં જરા પણ એને વ્રત લેવાની ઈચ્છા થતી નથી. આઈ કમ ટુ દેટ, વોટ ડઝ ઇટ મીન વ્રત લેવાની ઈચ્છા નોટ હોવી. અહિયાં શું છે કે પાર્શિયલ વ્રત તો લીધા છે પણ કમ્પ્લીટ વ્રત લેવાની ઈચ્છા નથી. કમ્પ્લીટ વ્રત લેવાની ઈચ્છા નથી. આઈ કમ ટુ દેટ. અને આનો શું મતલબ છે કે હવે કમ્પ્લીટ વ્રત પણ લઈ લીધા છે પણ હજી કેવડી ભગવાન જેવા થયા નથી, પૂર્ણ વિતરાગી થયા નથી. પૂર્ણ વિતરાગ નથી. ઓકે, સી વોટ ધીસ મીન્સ ઇઝ કે જીવને ચાર ટાઈપના કર્મ છે. હવે જયારે ચારેયનો નાશ થઈ જાય ત્યારે તો જીવ કેવડી ભગવાન થઈ જાય, અને ચારેયનો નાશ નથી તો સંસારી છે. હવે આ લાસ્ટ ટાઈપના કર્મ શું છે? આ કર્મ છે ઇનોવે. લાસ્ટ ટાઈપના કર્મ શું છે કે જીવને પૂર્ણ વિતરાગી થવા દેતા નથી, પણ એ સમ્યક દર્શનમાં કે મુનિ દશામાં એના માટે સ્ટોપ કરતા નથી. એ એટલા માઇલ્ડ છે કે જીવ મુનિ દશા સુધી તો લઈ લે છે, એટલે એને પોતાના આત્માને ઓળખી લીધો, સમ્યક દર્શન પ્રાપ્ત કરી લીધું, એને એટલો બધો વૈરાગ્ય છે એ જીવને કે હવે એને મુનિ દીક્ષા લઈ લીધી, જંગલોમાં બધે ફરે છે, આત્માના ધ્યાનમાં 24 કલાક સામાયિક મારે, પણ તો પણ જરાક હજી કમજોરી છે કે કેવડી ભગવાન થઈ શકતા નથી. એ જરાક કમજોરીનું નામ સંજ્વલન થશે. હા, આ છે 6 થી 10 અગિયાર 12 વિતરાગ. સમજાય છે? ઓકે, હવે કમિંગ ફ્રોમ યર, જયારે જીવ સૌથી પહેલા પોતાના આત્માને ઓળખે, અત્યાર સુધી આત્માને નહોતો ઓળખ્યો તો સૌથી પહેલા પોતાના આત્માને ઓળખે અને એમાં લીન થાય તો આ કર્મનો નાશ થાય. રાઈટ, હવે કર્મનો નાશ તો થયો પણ હજી એને વ્રતોનો ભાવ થતો નથી. આ વ્રતનો મતલબ શું છે કે જયારે અણુવ્રત અને મહાવ્રત, પણ એનો મતલબ શું છે કે જયારે જીવ પોતાના આત્માને હજી જસ્ટ ઓળખે જ છે પણ એને હજી એમાં એટલો બધો ઇન્ટરેસ્ટ નથી, હજી એમાં એને એટલી સ્થિરતા નથી, તો એમાંથી બહાર આવીને શુભ અશુભ ભાવમાં અટકી જાય છે. ફરીથી આપણો ઉપયોગ ફરે છે. રાઈટ, હવે સપોઝ મને એમ થયું કે આ એક પર્ટિક્યુલર બુક છે, સપોઝ કોઈ નોવેલ છે કંઈક છે, મારે આને વાંચવી છે, તો આઈ ડિસાઇડેડ કે મારે આને વાંચવી છે. તો પહેલાં તો મેં આમાં ઇન્ટરેસ્ટ ક્રિએટ કર્યો કે મારે આને વાંચવી છે. રાઈટ, તો મારે આને વાંચવી છે એ ઇન્ટરેસ્ટ ક્રિએટ કરવો, એનો મતલબ કે તમે જીવને જાણો, જાણવાની કોશિશ કરો છો. હું આને જાણું છું, વાંચવાનું શરૂ કરીએ છે, દેટ મીન્સ કે જીવને જાણી લીધો. પણ હવે વાંચતા વાંચતા એક પેજ વાંચે અને બહુ બોર નહીં, હવે સાચી મૂકી દીધું અને પછી બીજું કાંઈ કરવા લાગે, તો એમને હજી એટલો ઇન્ટરેસ્ટ નથી બુકમાં જેટલો કે તમે આખી બુક વાંચી નાખો સળ. સમજાય છે? એવી જ રીતે ઓલા જીવે સમ્યક દ્રષ્ટિ છે, પોતાના આત્માને ઓળખ્યો છે, અનુભવ કર્યો, પણ હજી એને એમાં એટલી સ્થિરતા થતી નથી. એ ઓટોમેટિકલી હજી એનું માઇન્ડ વેવર થયા કરે છે અને બીજી વસ્તુઓમાં વયો જાય છે. તો બીજી વસ્તુઓમાં વયો જાય છે તો એને એટલો વૈરાગ્ય થતો નથી કે એને અમુક વ્રત લેવાનો ભાવ થાય. વ્રત એટલે ઇન્ડિકેટર ઓફ વૈરાગ્ય. આ ભલે વ્રત બહારના દેખાવા વાળા છે, જેવી રીતે અહિંસા નહીં કરવી, જૂઠ નહીં બોલવું, પછી ચોરી ન કરવી, 5 પાપની અગેન્સ્ટમાં 5 વ્રત હોય છે. તો એ પાર્શિયલ વ્રતો લેવા એને કહેવાય અણુવ્રત, અને કમ્પ્લીટ વ્રતો લેવા એને કહેવાય મહાવ્રત. આ આપણે થઈ ગયું છે ને ચોથી ધારના લાસ્ટ પોર્શનમાં. તો હવે એ જીવને જરાય વૈરાગ્ય નથી કે એને પાર્શિયલ વ્રત પણ લેવાનો ભાવ થાય. સમજાય છે? તો એને કહેવાય કે અવ્રતી શ્રાવક છે. અવ્રતી સમ્યક દ્રષ્ટિ છે, સમ્યક દર્શન છે, જીવને ઓળખી લીધો છે પણ હજી એને વૈરાગ્ય હજી એટલો થયો નથી. હવે એ આત્માના વિચાર કરતા કરતા હવે એને વૈરાગ્ય થોડોક થયો તો એને અણુવ્રત લેવાના ભાવ થયા. અણુવ્રત લેવાના ભાવ થતા જ આના પર ચોકડી લાગી જાય છે, પણ હજી એને કમ્પ્લીટ વ્રત લેવાના ભાવ નથી થયા. સમજાય છે? આ વસ્તુ શું છે, these are increasing layers of vitrakta. કે અહીંયા જીવ હતો અહીંયા ત્યારે તો મિથ્યા દર્શન માં જ હતો, મિથ્યા દર્શન માં હતો એને વૈરાગ્ય તો ઝીરો જ હતું. અહીંયા જશે કેવડી ભગવાન થઈ જશે તો એને વૈરાગ્ય 100% છે. સમજાય છે? હવે ઇન બિટવીન દેર આર ફોર સ્ટેજીસ ઓફ ઇન્ક્રીઝિંગ વૈરાગ્ય. એ જેમ જેમ વૈરાગ્ય વધતું જાય છે એમ એમ આ એક એક નો નાશ થતો જાય છે અને જીવ આગળ વધે છે. તો એમ એમ એને એ જાતના કર્મ પણ રોકતા જાય છે અને જૂના કર્મ ખરતા જાય. જૂના કર્મ જે છે એને ખરવાનો પ્રોસેસ શું છે કે જેમ જીવે પોતાના આત્માને જાણ્યો ને એમાં અનુભવ કર્યો તો ઓલા રોકાઈ ગયા. હવે એમાં જ વધારે ને વધારે લીનતા કરે છે તો ઓલાની સ્પીડ ઘટતી જાય છે અને આની ખરવાની સ્પીડ વધતી જાય છે. સમજાય છે? જૂના કર્મ ને આવવાની સ્પીડ ઘટતી જાય છે. આપણે કીધું 90% આ છે, પછી તો 90 એના પણ, પછી 10 ના 90, પછી બાકીના 10 ના 90, અને આ બાકીનું 1 એમ સમજો 100% છે. તો ધીઝ આર 90%. આઈ એમ જસ્ટ થ્રોઈંગ રફ નંબર, વી ડોન્ટ મેક એની સેન્સ. આ તો જસ્ટ ટુ ગીવ યુ એન રિલેટિવ ઇમ્પોર્ટન્સ. હવે બાકી બચ્યા 10, તો 10 માં પણ ધીઝ આર 90, બાકી બચ્યો 1, તો 1 ના પણ ધીઝ આર 90, અને ધીસ ઇઝ ઓનલી 0.1. સમજાય? એટલે રિલેટિવ ઇમ્પોર્ટન્સ ઓફ અનંતાનું બંધી ઇઝ હ્યુજ કમ્પેર્ડ ટુ ઓલ ઓફ ધી અધર. એક વાર આ થતા બાકી બધા ધીરે ધીરે થાય જ છે. અનંતાનું બંધીનો નાશ. હવે જેમ જેમ જીવ પોતાના આત્મામાં વિચાર કરતા ને લીન કરતો થાય છે એમાં એને આનંદ આવે છે. સપોઝ આપણને કોઈ વસ્તુ ગમે તો એ વધારે ને વધારે ડીપ જવાનું ટ્રાય કરે ને, વધારે ડીપ જતા ઓલા નવા આવતા ઓછા થતા જાય છે ને જૂના કરતા વધતા જાય છે. તો ઓલાને સંવર કહેવાય છે અને આ જૂના વધે છે એને નિર્જરા કહેવાય છે. આપણે નિર્જરા ભાવના હવે જોશું નેક્સ્ટ ક્લાસમાં. તેનો મતલબ આટલો સિમ્પલ છે કે જો એક તમને ગાથામાંથી એક શબ્દ ખાલી દેખાડું, પેજ 140 છે ને, 150, તો શું કે છે? તપ કરી જો કર્મ કિપાવે. નીચે સેકન્ડ લાઈન, તપ કરી જો કર્મ કિપાવે. તપ એટલે શું? જીવ પોતાના આત્મામાં ઈચ્છા નિરોધો તપ આવે ને તત્વા સૂત્રમાં, પોતાના આત્મામાં ઈચ્છા રહિત વધારે ને વધારે લીન થતો જાય તો એનાથી જૂના કર્મ ખપે છે, એને નિર્જરા કહેવાય છે. એઝ સિમ્પલ એઝ ધેટ. એટલે ઓલા હોલ બંધ કર્યું એ સંભર છે અને જૂના બહાર કાઢીએ એ નિર્જરા છે. ઉથલ પાથલ થયા કરે છે કે અમુક રોકાયા ને અમુક જૂના ખર્યા ને અમુક આમ થયું ને તેમ થયું ને, એ બધું કર્મમાં પ્રોસેસ થાય છે, જીવને ખબર પણ નથી પડતી.
હા,
બધા એની જાતે ખરી
જાય,
બધા એની જાતે ખરી જાય. એનો ટાઈમ લઈને કરે છે પણ એની જાતે બધા ખર્ચ થાય. સમજાય છે? બેગર ઓન ઇઝ ક્લોઝ, બાકી બધા તો ભાઈ ધીરે ધીરે સ્લોલી. હા, એટલે એનો કહેવાનો મતલબ શું છે કે જયારે જીવ આત્માને ઓળખે છે તો આ તો રોકાય જ જાય છે, પણ હવે એ જીવને એમાં ઓટોમેટિક એટલો ઇન્ટરેસ્ટ આવે જ છે કે બાકીના બધા બંધ થશે. એટલે ધીરે ધીરે બધા બંધ થાય છે અને ધીરે ઓલામાં એફર્ટ શું છે? જૂના કાઢવા માટે તમારે બહાર કાઢવું પડે છે. આમાં એફર્ટ શું છે? કે જીવ પોતાના આત્મામાં વધારે ને વધારે લીન થતો જાય એટલે ઓલા ખર્ચા જાય. ધીસ ઇઝ ફોર્થ. હા, ધીસ ઇઝ ફોર્થ ગુણસ્થાન. This is 5th, this is 6th and 7th, and this is 8th to 10th.
Yes sir, this is 40th, but we have a young minor here.
Yes.
He never outlived.
કહેવાય એમ છે કે કર્મ ખરે છે, પણ કર્મ ખરે છે એટલે કેવી રીતના કરે છે? ઉદય માં આવીને જ કરે છે, પણ
આવશે,
પણ એ ઉદય માં આવે છે તેના ફ્રુટ મળતા નથી. જયારે જી લીલિંગતા આત્મામાં હોય ત્યારે, હા, એટલે એને એમ કહેવાય કે એ ફળ આપ્યા વગર ખરી ગયા, ખરી ગયા એટલે ઉદય આવીને વયા.
તમે બરાબર ફંક્શન કરો બટ નોર્મલ કોર્સમાં યુ વુડ હેવ અચીવ સમથિંગ ક્વિકર, બટ બીકોઝ ઓફ ધ ખરાબ કર્મ એને ખરતા હજી ફેરા નથી. એવું નથી.
એક વાર જીવ સમ્યક દર્શન પછી આ શ્રેણીના પ્રોસેસમાં જાય તો એ પ્રોસેસ નો કાર્ડ ફોર એની જીવ ઇઝ આઈડેન્ટિકલ. સો ધીસ સ્ટેજ ઇઝ નોટ ડિપેન્ડન્ટ ઓન કેટલા ખરાબ કર્મ છે, બટ ઇટ ઇઝ ડિપેન્ડન્ટ ઓન કે અત્યારના જીવ કેટલો સ્ટ્રોંગ પુરુષાર્થ કરે. ઉદય માં આવે એ ફળ, પણ એનું ફળ ઇઝ સો 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 લેસ કે એઝ ઇઝ કે એનું ફળ ઝીરો છે. એ જો હવે દેર ઇઝ અ ડિફરન્સ ઇન અન્ડરસ્ટેન્ડિંગ. હા, દિગંબર પ્રમાણે ભગવાનને ક્યારે ઉપસર્ગ થાય જ નહીં, મુનિ દશામાં ઉપસર્ગ થાય, જેના પાત્રનાથ ભગવાનને થયો છે. પણ એકવાર ભગવાન થઈ જાય પછી એના કર્મ એટલા, એના કર્મ જાતિ કર્મ તો વયા જ ગયા છે, તો ભગવાન છે ને, એના તો ઝીરો થઈ ગયા છે. અને અગાતિ કર્મમાં એ ઉદયમાં આવે છે, પણ એ ઉદયમાં એટલું 0.0000 સમથિંગ ફ્રૂટ લઈને આવે છે કે ઇટ ઇઝ ઓલમોસ્ટ પ્રેક્ટિકલી ઝીરો ફ્રૂટ, એટલે કર્મ આવીને વયા જાય છે એમ કહેવાય. એ હવે કર્ણાનિયમનું ડીપર વિષય છે. યસ, ઇન અ વે ઇઝ રિલેવન્ટ, કેમ કે કર્મ પર ડિપેન્ડન્ટ નથી, પણ જીવના ભાવો પર ડિપેન્ડન્ટ. જેટલો જીવ પોતાના આત્મામાં ડૂબે છે તો ઓલા જીવના ગમે તેટલા ખરાબ કર્યા હોય ને એ ઓલમોસ્ટ ઝીરો થઈને વયા જાય છે. ફોર એક્ઝામ્પલ, સૈનિક રાજા, એમણે જયારે ઓલું સાપ નાખ્યો હતો ત્યારે સાતમી નરક નો બંધ કર્યો હતો, રાઈટ? પછી પાછળથી એમણે સમ્યક દર્શન કર્યું તો સમ્યક દર્શન કરતા થી સાતમી નરક થી 84,000 યર્સ થઈ ગયું. તો પેલા તો કેટલા ખરાબ કર્યા હતા. સૈનિક રાજા ઇઝ સ્ટીલ હિયર, ઇઝ સ્ટીલ હિયર. એ ચોથા ગુણસ્થાનમાં છે. એ ચોથા ગુણસ્થાનમાં પણ ત્યારનો એમનો એફર્ટ એટલો સ્ટ્રોંગ હતો કે સીધું કાઈ સમ્યક દર્શન પ્રગટ કર્યું, અને એના ફ્રુટમાં એ સાતમી નરકના બદલે અસંખ્યાત વર્ષો માટે નરકમાં રહેવાના હતા, એની બદલે ખાલી 84,000 યર્સ સુધી આવી ગયા. એટલે કર્મનું પરિણામન જીવના ભાવો પ્રમાણે ઉપર નીચે થયા જ કરે. ઇનફેક્ટ અત્યારના આપણા કર્મનું પરિણામન આપણા અત્યારના ભાવોથી પણ ઉપર નીચે થાય. અત્યારના સપોઝ એફર્ટ છે બેવ ની, અગર 100:1 હોય, અગર સેમ હોય એફર્ટ, એફર્ટ સેમ હોય તો એવી કોઈ ક્વિકર, પણ એવું નથી. ભરત ચક્રવર્તી, રાઈટ? ચક્રવર્તી રાજા હતા, મુનિ દીક્ષા લીધી અને અંતર્મુહૂર્ત એટલે ફ્રેક્શન ઓફ અ સેકન્ડમાં કેવડી ભગવાન થઈ ગયા. તો એવું નથી કે એમણે પહેલા જરાય ખરાબ નહોતા કર્યા, કેમ કે ચક્રવર્તી હતો, આટલી બધી લડાઈઓ લડી હશે એમણે, રાઈટ? એ તો છે. હા, હવે આદિનાથ ભગવાન છે, રાઈટ? એમણે આદિનાથ ભગવાને પહેલા બહુ ખરાબ કર્મ કર્યા હતા, કેમ કે મુનિ દીક્ષામાં ઇટ ટુક 1000 યર્સ ટુ ગેટ ટુ કેવળનાન ફ્રોમ દીક્ષા ટુ કેવળનાન 1000 યર્સ અને સેમ ટાઈમમાં ભરત ચક્રવર્તી ટુક અંતર્મુરત અને આદિ બાહુબલી ભગવાન ટુક 1 યર. So you can see the time differs because of the effort differs, not because of prior karma.
But also the time is irrelevant, right? Because you are enjoying yourself.
So now we come to that. કોઈ કે પૂછ્યું હતું ને કે એમને તો શું ફીલ થાય છે ત્યારે, એમના પરિણામમાં શું અનુભવ. હવે કોઈ મુનિરાજ છે, મુનિરાજ છે તો એ તો પોતાના આત્મામાં 24 કલાક લીન રહેવાનો ટ્રાય કરે છે, રાઈટ? પણ એટલું રહી શકતા નથી. અંતર્મુરત માં અંદર લીન થાય છે, પાછા બહાર આવે છે. અંતર્મુરત એટલે ગુરુદેવ શ્રી એકવાર એક્ઝામ્પલ આપ્યું હતું કે 1.5 સેકન્ડ માટે બહાર આવે અને 1.25 સેકન્ડ માટે અંદર જાય. દેટ પ્રોસેસ કન્ટિન્યુઅસલી 24 કલાક ચાલ્યા કરે. વિધિન દેટ ફ્રેક્શન ઓફ અ સેકન્ડ આત્મામાં અનુભવમાં જાય, બહાર આવે, અનુભવમાં જાય, બહાર આવે. હવે જે આટલું બધું અનુભવ કરતો હોય એના પરિણામોમાં તો હંમેશા આત્મા જ રહે, પણ જે ડેપ્થ થી આત્માનો અનુભવ કેવડી ભગવાન ને થાય છે એ ડેપ્થ થી એમને થતો નથી. એટલે એમની ફિલિંગ માં શું છે, જેટલી ડેપ્થ થી એમને અનુભવ થાય છે એટલો આનંદ નો અનુભવ એ કરે છે. હવે જે સપોઝ ભરત ચક્રવર્તી અંતર્મુરત માં કેવળનાન કર્યું તો એમની ડેપ્થ ઇઝ મચ મોર ઇન ધ મુનિ દશા બિફોર હી ગોટ ટુ કેવળનાન કમ્પેર્ડ ટુ અને જેટલી એફર્ટ એટલો એ મોમેન્ટ માં આનંદ નો અનુભવ વધારે. જીવના હાથમાં છે એફર્ટ, જીવના હાથમાં, જીવના પુરુષાર્થ ગુણ ની એટલે પુરુષાર્થ છે, વીર્ય ગુણ પર્યાય. હવે ગુણ ને પર્યાય માં ના જવું, પણ બેઝિકલી જીવના હાથમાં છે. જેવી અત્યારના હવે સપોઝ સમ્મન એઝ બીકમ અનહેલ્ધી, બહુ જાડિયો થઈ ગયો સપોઝ, તો એને એફર્ટ શું કરવાની છે? ભાઈ ડાયટિંગ કઈક કરો, કઈ પતલા થાય. ટુ પીપલ સેમ સાઇઝ, વન વિલ પુટ સિરિયસ એફર્ટ, હી ગેટ થિનર સૂનર, ધી અધર ગાય વિલ ગેટ ટેક લોંગર ટાઈમ. જેટલું હવે એ એફર્ટ કોના હાથમાં છે, એ જીવના ડિટર્મિને એટલે એ પર્સન ના ડિટર્મિનેશન પર ને એના એફર્ટ પર છે ને. એવી રીતે અહીંયા જીવના ડિટર્મિનેશન એટલે કે એનો એને એ પુરુષાર્થ ઉપર જ છે, કોણ કેટલો પુરુષાર્થ. હા હવે સી દેટ્સ અ વેરી ગુડ ક્વેશ્ચન. હવે આદિનાથ ભગવાન છે અને ભરત ચક્રવર્તી છે, દે ઓલ વોન્ટેડ ટુ રીચ હરિયન ફર્સ્ટ. તો આદિનાથ ભગવાન શું જાણી બુજીને ઓછી એફર્ટ કરતા હતા અને ભરત ચક્રવર્તી જાણી બુજીને વધારે કરી કે ના? એટ દેટ પોઈન્ટ એ અબુદ્ધિપૂર્વક ના રાગ દ્વેષ એટલે હવે એ કેટલા સમજાય કે હવે સપોઝ આપણે બેટા છે, રાઈટ? આપણે બધા ડિસાઈડ કરીએ કે આઈ વિલ નોટ થિંક અબાઉટ મંકી ફોર એક્ઝામ્પલ, અને ઇમિડિયેટલી યુ થિંક અબાઉટ મંકી, પણ સમવન ઇઝ ટ્રાઇંગ વેરી હાર્ડ કે નહીં આઈ વિલ નોટ થિંક, ધી અધર ગાય ઇઝ ઓલ્સો ટ્રાઇંગ વેરી હાર્ડ, પણ હવે ઇવન આફ્ટર ઓલ ધી એફર્ટ એક અમુક બેક ઓફ ધ માઇન્ડ વિચાર આવી જ જાય છે. એને કહેવાય અબુદ્ધિપૂર્વક ના વિચાર. બુદ્ધિપૂર્વક એટલે યોર એફર્ટ તમે લગાવી કોન્શિયસલી અને તમારી એફર્ટ થી તમે કોશિશ કરો છો, અને અબુદ્ધિપૂર્વક એટલે ઇવન આફ્ટર યોર ટ્રાઇંગ એવરીથિંગ એ વિચાર આવી જાય છે. જેવી રીતે હવે મુનિરાજ છે, એ મુનિરાજ કઈ જાણી બુજીને રાગદ્વેષ ના ભાવ કરવા જાય છે કે નથી કરવા જતા, પણ તો પણ એમની સ્થિરતા હરિયન ભગવાન કરતા ઓછી છે. તેમને રાગદ્વેષના ભાવ, રાગના ભાવ થઈ જાય છે ઓટોમેટિકલી. ત્યારે સામે કોઈ આવે તો એમને ઉપદેશ આપવાના ભાવ થઈ જાય છે, એ જાણી બુજીને આપતા ક્યારેય નથી. ઇનફેક્ટ એ તો એમ કોશિશ કરે કે હું મારું ધ્યાન ત્યાંથી હટાવીને પોતાના આત્મામાં લગાવું. તો હવે એ જે અબુદ્ધિપૂર્વકના રાગ ભાવ જે થઈ જાય છે એ આદિનાથ ભગવાનને વધારે થતા હતા વર્સિસ ભરત ચક્રવર્તી, અને એ જીવના કંટ્રોલમાં નથી. એ તો જીવના જ, જીવના પુરુષાર્થથી રોંગ પુરુષાર્થથી જ થાય છે. એ તો જીવના જ રાગદ્વેષના ભાવ જીવના રોંગ પુરુષાર્થથી જ થાય છે, પણ એટ દેટ પોઈન્ટ વેર યુ ડન ઓલ ધ બુદ્ધિપૂર્વકની એફર્ટ એ બાકીનો લાસ્ટ યાર્ડ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ જીવ. એ પછી મુનિરાજ એફર્ટ તો શું કરે છે, હંમેશા પોતાના આત્માનું ધ્યાન કરવાની ટ્રાય કરે છે, તો પણ એ પુરુષાર્થમાં ઉપર નીચે થયા જ કરે છે. અને એમાં ક્યારેક એવો ટાઈમ આવે કે પુરુષાર્થ વધારે થાય ને એ શ્રેણી ચડીને મોક્ષ જાય.
That is not to do with karma.
That is not to do with karma. Yeah. That everything has to do with jivno purushartha. એ ત્યારે જીવનો જ પુરુષાર્થ નબળો પડે છે કે કરી નથી શકતો. આઈ એમ સેઇંગ આદિનાથ ભગવાન નો ત્યારે એફર્ટ નબળા હતા કે હી વોઝ નોટ એબલ ટુ ક્લાઇમ દેટ રોપ શ્રેણી. અને ભરત ચતુર્યોધ પુરુષાર્થ જબરદસ્ત હતો કે વિધિ ના પ્રશ્ન
જો તેરી શરણાગ્રહે તો પાવે સુખ છે. દિનવાણી કે જ્ઞાન તે સુજે લોકાલો તો વાણી મસ્તક નમો સદા દે તમે.
બોલો દિનવાણી માત નો જય.